संभवभीति भेदनम् सुख संपत् करुणानिकेतनम् व्रतदान तपक्रिया फलम् सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय नमो सर्वावतारी सर्वोपरि श्री स्वामीनारायणाय भगवते नमो नमः। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरि कृष्ण महाराजाय नमो नमः। प्राणाधार प्राण प्रिय प्रिय वर सुख कर दुख हर श्री घनश्याम एकाकी वनवासी तप प्रिय अति दयालु कृशतनु कंद फूल फलासु श्री नीलकंठ वर्णी राजा नमो। सदानंदायिने आनंद घनमूर्तय श्री सहजानंद स्वामी ने नमो। आदि गुरु सदगुरु वर्य महासमर्थ साधु सेवक परम दास मूर्ति हरि रूप निमग्न सदगुरु श्री गोपालानंद स्वामी ने नमो नमः। गुरु तुल्य साधुता मूर्ति सदगुरु श्री मुक्तानंद स्वामी ने नमो। ब्रह्म मूर्ति श्री गुणातीतानंद स्वामी ने नमो। हरि सखी श्री ब्रह्मानंद स्वामी ने नमो नमः। प्रेम सखी श्री प्रेमानंद स्वामी ने नमो। स्नेहमूर्ति सच्चिदानंद स्वामी ने सदगुरु आधारानंद मुनये विवेक मूर्ति आनंदानंद स्वामी ने त्याग मूर्ति सदानंद स्वामी वचन मूर्ति भायात्मानंद स्वामी ने नमो नमः। सर्व परम हंसेभ्यो नमो नमः। मम मोक्ष दात्र गुरु वर्य सदगुरु श्री राधारमण स्वामी चरण कमलेभ्यो भक्तराज दादा खाचर आदिभ्यः सर्वभक्तेभ्यः नमो नमः। सर्वप्रकट सद्गुरुभ्यो नमो नमः। सर्वसद्भ्यो हरिभक्तेभ्यश्च नमो नमः। विक्रम संवत 2073 अषाढ़ वद अमास रविवार तारीख 23/7/2017। वाला भक्तों आजनो सपरमो दिवस छे, बहु सारो दिवस। आपने बदा वडोदरा शहरना कारीलीबाग विस्तार में आवेला श्री स्वामीनारायण भगवान ना मंदिर में घनश्याम महाराज ना आ दिव्य संकुल सहजानंद ना भक्ति हॉल में बैठा छे। आज हरियाली अमास छे, दिवासो के छे। अने आप बधा जाणो छो आवती काल थी श्रावण मासनो प्रारंभ थाय छे। भारतीय भक्तों माटे श्रावण मास एटले भजन करवानी मौसम। ભગવાન ભક્તોનો સંતોનો રાજીપો રળવાનો એક ચાન્સ અવસર. શ્રાવણ મહિનામાં ભગવાનના ભક્તો યાને કે આધ્યાત્મિક જીવન જીવનારા તમામ ખૂબ સારી એવી કમાણી કરતા હોય છે, પૈસાની નહીં, પ્રભુ પ્રસન્નતાની, પુણ્યની, ભક્તિની, જ્ઞાનની. આપણે પણ બધાય એ અનુપમ માહોલનો લાભ લીધ્યા વગર કેમ રહીએ, એ વાતાવરણને આપણે કેમ જવા દઈએ. સિઝનમાં ફળ પાકે, વગર પ્રયત્ને પાકે. સિઝન વહી જાય પછી આપણે બહુ મહેનત કરીએ તો પાકે ન પાકે, ગ્રીન હાઉસ કરવા પડે, ઘણું બધું મોલાતનું પ્રોટેક્શન કરવું પડે. વગર સિઝને તો બહુ માથાકૂટ કરે, ઘણો ખર્ચો કરે, માંડ થોડુંક પાકે. પણ જ્યારે એની સિઝન હોય મબલખ પાકે. શ્રાવણ મહિનો એટલે ભગવાનને રાજી કરવાનો પુણ્યનો મહિનો, આધ્યાત્મિક કમાણીની સિઝન. આ બાદ દિમાગમાં ઉતરાયણ ઉપર પતંગની સિઝન કહેવાય. આ ધોમ પતંગ દોરા વેચાય, અટાણ ખોલો જોઈ, પતંગનો સ્ટોર ખોલો, સાહેબ એક પતંગનો વેચાય અને બધા હસે, ખસી ગયું છે એમ કે. પતંગની સિઝન હોય ત્યારે અઠવાડિયું બે અઠવાડિયા પતંગ દોરાની દુકાન નાખી દો તો સાહેબ બે ચાર મહિના રોટલા ચાલે એટલું કમાઈ શકાય, આવડત હોય તો. એમ શ્રાવણ મહિનામાં જ્યારે સિઝન હોય, એક માહોલ હોય, એક વાતાવરણ હોય, એમાં જો આપણે એક બે સારા નિયમ લઈને કથા વાર્તા સાંભળીએ, ભજન કરીએ, ધ્યાન કરીએ તો કમાણી થઈ જાય. હા, 400 મહિનાની તો થઈ જાય. તો બોલો કેમ કરીશું? મહારાજે કહ્યું છે કે અમને આ 8 નિયમ બહુ ગમે. શ્રીજી મહારાજનું પ્રિયમાં પ્રિય નિયમ તમે જાણો છો? સ્વામિનારાયણ ભગવાને આ ધરતી ઉપર આવીને વધારે વધારે શું કર્યું છે તમે જાણો છો? જાણતા હો તો કહી દો. વધારે વધારે સ્વામિનારાયણ ભગવાને પોતાનો લાઈફ ટાઈમ કથા શ્રવણમાં વાપર્યો છે, કદાચ તમારા ખ્યાલમાં હોય કે ન હોય. વધારે વધારે ભગવાન સ્વામિનારાયણે પોતાની જિંદગીનો સમય કથા સાંભળવામાં, કથા કહેવામાં, કીર્તન સાંભળવામાં, કીર્તન ગાવામાં, ચર્ચામાં, સત્સંગમાં, પ્રશ્ન ઉત્તરીમાં યુઝ કર્યો છે. તો શાયદ આ શ્રાવણ માસમાં આપણી લાઈફનો ઉપયોગ પણ આપણે કંઈક એવો વધારે કરીએ, કેવું લાગે? હા, શ્રાવણ માસમાં ખાસ નિયમ રાખવા જેવો છે. આમ તો બારે મહિના કૂટવાનું છે ને યાર, થોડુંક ઓછું કરીને જરાક કમાણી આ વધારીએ. તમને ખબર છે, આ આધ્યાત્મિક કમાણી વધારવાથી માણસનો આંતરિક એટલો બધો વિકાસ થાય છે કે બાહ્ય વિકાસ એને માટે ઈઝી બની જાય છે. પાયો એકવાર પાકો હોય તો બિલ્ડિંગ બનાવવું સહેલું થઈ જાય. આધ્યાત્મિકતાને મજબૂત બનાવવી બહુ જરૂરી છે. અને આધ્યાત્મિકતા જેની મજબૂત નથી, કદાચ એની ભૌતિકતા મજબૂત થઈ જાય, કહેતા એ બહુ સમૃદ્ધ થઈ જાય. બંગલા, ગાડીઓ, ફાર્મ, હિંડોળા, કાર, દેશ વિદેશમાં ઓફિસ, ઓળખાણ, પ્રતિષ્ઠા બધું જામી પડે તો પણ એનું સુખ નથી લઈ શકતો. સાહેબ બોજ થઈ જાય, બોજ. માણસ બહેકી જાય છે કા માથું ભારે થઈ જાય છે. એવું ન માનતા કે એ બધું મળે છે એનાથી શાંતિ મળે છે, ઉલટાની એને બધાને સાચવવાની અશાંતિ થતી હોય છે. કેમ બોલ્યા નહીં ભટ્ટભાઈ, 2-5 કરોડ રૂપિયા આવી જાય એટલે શાંતિ નથી થતી, અને ક્યાં મૂકવા, કેમ સાચવવા, શું કરવું, એની અશાંતિ ઊભી થાય છે. માટે આધ્યાત્મિક વિકાસ અતિ જરૂરી છે, અતિ મહત્વનો છે. કરવો છે કે નહીં એ સવાલ છે. તો એના માટે શ્રાવણ મહિના જેવો કોઈ મહિનો નહીં. શું કીધું? શ્રાવણ મહિનો હારા મારો રહે બધા મહિનાઓમાં. આમ તો 12 મહિના આપણે આધ્યાત્મિક વિકાસ કરવો પડે. માની લો કે 12 મહિના ન થયો તો પછી ધનુર્માસમાં આપણે ચાન્સ લઈ લઈએ, પણ માની લો કે એમાં ટાઈટ બહુ પડી ને ન આપણાથી બહુ ભજન થયું તો ચાતુર્માસમાં ભજન ખેંચી કાઢીએ, અને આખો ચાતુર્માસ ન થાય તો ખેર. પણ શ્રાવણ તો ચૂકીએ જ નહીં, શ્રાવણ તો ચૂકીએ જ નહીં, એમાં તો કથા મૂકીએ જ નહીં. હા, બીજું થોડુંક ઓછું થાય, થોડુંક ઓછું ટીવી જોવાય, થોડુંક ખાવા પીવામાં ટેબલમાં ટાંગા નાખીને 1.25 કલાક કચડ કચડ કાતરી ખાઈ તો થોડુંક બંધ કરી. શ્રાવણ મહિનામાં, આ મહિનામાં તળેલું બળેલું ખાવાનું નહીં, એટલે ટાઈમ બચે, ખાવાનું બચે, જવાનું બચે. એ વધેલા ટાઈમને જ કથામાં વાપરવાનો સાહેબ. ટાઈમ મેનેજમેન્ટ, શું કીધું, આવડવું જોઈએ તો માણસ ઘણી પ્રગતિ કરી શકે છે. હવે મેં તો તમને બધા આઈડિયા આપી દીધા, તમારી જેવી ઈચ્છા. થોડુંક ટેસ્ટિંગ કરશું. પહેલા એ પૂછી લો, શ્રાવણ મહિનામાં થોડો વિશેષ નિયમ કોણ કોણ લેશો, જરા અંગુલી નિર્દેશ કરેંગે. અચ્છા, બહુત ખુશી, બહુત ખુશી હોગી મરે કો, હમ બડે ખુશ હોંગે, વાહ, બહુ આનંદ થયો. હવે એમાંય તમે બીજું ત્રીજું કરો મને વાંધો નથી, તમારી જેવી અનુકૂળતા. અમારે તો તમને ભગવાનનો ટચ કરાવવો છે. શું? તમે ભગવાન સાથે ટચ થાવ, આટલી જ અમારા પેટની ઊંડી ઊંડી ઈચ્છા. તમને કહ્યું, અમારે ગમે તે વાના હો વાના કરી નહીં, પણ તમને ભગવાન હારે જોડવા, ભગવાન સાથે જોડવા. અને તમે સમજો છો, ક્યાંક જોડવા હોય તો ક્યાંકથી તોડવા પડે, અને જ્યારે ક્યાંકથી કોક તૂટે ત્યારે એને દુઃખ થાય એ હું સમજો છું, પણ જ્યારે સહી જગ્યાએ જૂટી જશે ત્યારે એને આનંદનો ખજાનો મળી જશે સાહેબ. ખોટી જગ્યાએ જોડાઈ ગયેલા માણસને ત્યાંથી તોડીને સાચી જગ્યાએ જોડી દઈએ તો એ કાયમી સુખી થઈ જાય કે નથી જાય? આ અમારા હૃદયની ઈચ્છા છે, અને એને માટે અમે જે વધારે સારું માન્યું હોય એની અમે થોડી વધારે વાત કરતા હોઈએ. તો હવે એ બતાવો કે કથા શ્રાવણ મહિનામાં થોડીક વધારે સાંભળવાનો કોઈને ભાવ થયો હોય ને એમાં સમય જિંદગીનો થોડો ફાળવવા નક્કી કર્યું હોય શ્રાવણ મહિના પૂરતો, તો જરાક આંગળી ઓછી કરી દેજો. વાહ, સંતો તાળી પાડો. બરાબર ને? જિંદગીમાં બહુ લાંબો પંથ કાપવાનો છે, માટે હથવારો હારો જોઈ, સમજાણું. હવે અહીંથી મંદિર સુધી જવું હોય તો એકલા એકલા હાલા જવી, બહુ લાંબુ ન પડે. પણ અહીંથી છપૈયે હાલીને જવું હોય સાહેબ, એકલા લાંબુ પડે. થોડોક હારો હથવારો જોઈ. અક્ષરધામ તો બહુ આઘું છે, માટે સારા સથવારા વિના પંથ ન કપાય. તમે બધા અમારા હથવારા છો. તમે તો છો જ, તમે બધા અમારા હથવારા છો. હે ભાઈ, સહચર હમરાહી. તમારો નમારો એક રસ્તો. હા અરે અરે હાલ્યા જા હું, એકબીજાના હાથ પકડી. એમાંય તમને કહું, કદાચ મુશ્કેલી ન હોય ત્યારે તો બહુ વાંધો ન આવે, પણ કાંઈક નદી આડી આવી, થોડુંક પાણી છે, લપચણું છે, સતો બે ત્રણ જણા હોઈએ અને એકબીજાના હાથ પકડીને જો હાલીએ તો નદી પાર કરવું હેલું થઈ જાય. તમે અમારો હાથ પકડી રાખજો, અમે તમારો હાથ પકડી રાખશું, નદી ઉતરી જાઉં સુખ દુઃખની નદીઓ. કેમ આપણે એકબીજાના ટેકે હાલ્યા જઈશું. તમે અમને અન્ન વસ્ત્ર વગેરે બધી સુવિધાઓનો પૂરો ટેકો આપો છો, બહુ કાળજી રાખી. જ્યારે અમારે શ્રાવણ મહિનામાં કથા તો કરવી પડે ને, લેવું દેવું ભગવાને તમારું અમારું આજ્ઞા આપીને ગોઠવીને કન્ફર્મ કરેલું છે કે હરિભક્તો જ્યારે તમારી અન્ન વસ્ત્ર કરીને સેવા કરે છે ત્યારે તમારે એની સેવા કરવી, વાતચીતે કરીને સ્પષ્ટતા કરી હરિભક્તનું પોષણ કરવું. એમ હરિભગત આરે અરસ પરસ હેત રાખવું. એવું નથી કે હરિભક્તોએ સંતો આરે હેત રાખવાનું, આપણે સંતોએ પણ હરિભગત સાથે હેત રાખવાનું છે, ભગવાને કહ્યું છે. એવું નથી કે ગ્રસ્તાશ્રમીઓ જ ત્યાગાશ્રમીઓની સેવા કરે, એણે મા બાપ કુટુંબ પરિવાર છોડ્યો છે એટલે એ સેવનીય મૂર્તિ થઈ ગયા છે, એટલું જ પૂરતું નથી. હા, કરે સેવા, ના નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણે આપણને પણ આ બધા હરિભક્તોની સેવા કરવાની આજ્ઞા કરી છે, આજ્ઞા કરી છે. એટલે તમે પણ અમારે માટે સેવનીય સ્વરૂપ છો બધા, અને જો તમે સેવનીય ન હો તો તમારી સેવા કરવાની આજ્ઞા અમને સ્વામિનારાયણ ભગવાન કરે શું કામ? ક્યારેક તમે સેવનીય હો છો અને અમે સેવક હોઈએ છીએ, ક્યારેક અમે સેવનીય હોઈએ છીએ અને તમે સેવક હો છો. અત્યારે તમે બધા જ મારે સેવનીય છો અને હું તમારો સેવક છું, પણ આ સેવા એવી છે કે સેવનીય કરતા સેવકને ઉપર બેસવું જરૂરી હોય છે. એમાં સેવનીય સ્વરૂપોને સેવા સ્વીકારવાની વિશેષ સુવિધા પ્રાપ્ત થાય છે, બીજું કંઈ નથી, બીજું કંઈ નથી. પણ કથા કરે છે એ સેવક છે અને કથા સાંભળે છે એ સેવનીય છે. કદાચ કોઈ વક્તાને આ ખબર ન હોય અને એ પોતાને સ્વામીને વક્તા કે મોટોને જ્ઞાની માનીને ભડભડી કરે, ઠીક છે, હાકે રાખો, છેલ્લે શાંતિ નહીં થાય, અશાંતિ થાય. કથા કરીને ઉઠીએ ને ત્યારે પરમ આનંદ વર્તવો જોઈએ. હૈયામાં એને બદલે થોડુંક કંઈક ધોવાઈ ગયું હોય, લુખા થઈ ગયા હોઈએ એવો અહેસાસ થાય. અંતર્દૃષ્ટિવાળા વક્તાઓને આની ખબર પડે કે મેં સેવા કરી, કે મારે કથા કરવાની વાસના હતી એટલે બધાને બેહાડીને મેં એને બેહાડીને એની સેવા લીધી, મારી ઈચ્છા પૂર્તિ માટે મેં એની સેવા લીધી, મેં એનો ઉપયોગ કર્યો કે એની સેવા કરી. કોઈનો ઉપયોગ કરવો એ વસ્તુ અલગ છે, કોઈના ઉપયોગમાં આવવું એ વસ્તુ અલગ છે, એને કોક ડાયો માણ સમજે, બાકી કોઈને ખબર જ ક્યાં પડે છે કોણ કોનો ઉપયોગ કરે છે. ખ્યાલ આવે છે? કથા આની, આ જ કથા તમારો ને મારો મોક્ષ કરે, અને આ જ કથા તમને મને અહંકારી બનાવી દે, બદ્ધ કરી દે, બદ્ધ. આમ તો એ ટુ ઝેડ કામ, એની કળાથી આવડે તો એ આપણને સુખી કરે છે, ન આવડે તો એ જ કામ આપણને દુખી કરે છે. પરમેશ્વરે પરમેશ્વરને પામવા માટે આ સમગ્ર સંસાર રચી આપ્યો છે આપણને, કે એનો ઉપયોગ કરીને તમે મને પામો. જે વસ્તુ પરમેશ્વરે સૃષ્ટિ રચીને આપણને આપી છે, એ ઉપયોગ કરવા આપી છે. શું કરવા આપી છે? ઉપયોગ કરવા. સેવવા નથી આપી, સેવવાના છે શ્રી હરિજી મહારાજ. એના સિવાય કોઈને આપણે સેવવાના નથી. આને સેવવા માટે પહેલાનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનો છે? ઉપયોગ. પણ આપણે શું કરી નાખ્યો? ઉપયોગ ઠાકોરજીનો અને સેવો સંસાર. સાલા ઉલટાવો ગયા અને ખબર પણ ન રહી કે આ ઊંધું હાલે છે. આખી આખી જિંદગી ઊંધું હાલ્યું ગણાને. એના માટે તો મારે સાધન સાધ્ય ભાવ ડટતા એક આખું વર હાંકવું પડ્યું, તો હજી ઘણાને હવળું નથી થયું. કોણ સાધન કોણ સાધ્ય એનો વિભાગ પાડીને એની મજબૂત દઢતા કરાવવા માટે આપણે એક વર સુધી એને હા કંઈક કર્યું. અભી ગોટાલા હોતા રહેતા હૈ, ચલતા રહેતા હૈ, દિમાગ મેં સાફ નહીં હુઆ, અર્થ ક્લીન નહીં હુઆ. તો વાલા ભક્તો, સેવનીય કોણ છે? ભગવાન. ભગવાને આપેલી તમામ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે અને આપણે ભગવાનના ઉપયોગમાં આવવાનું છે. ફરીવાર બોલો, ભગવાને આ સંસાર રચીને આપણને આપ્યો છે. એ આખો સંસાર આપણે ભગવાનના ઉપયોગમાં આવવા માટે ઉપયોગમાં લેવાનો છે. બેહાડો તો માથામાં બેહાડો વાત. ભગવાને રચી આપેલો આ આખો સંસાર આપણે ભગવાનના ઉપયોગમાં આવવા માટે ઉપયોગમાં લેવાનો છે. આ સંસાર ઉપયોગમાં લેવાનો છે, સેવવાનો નથી. આપણે ભગવાનના ઉપયોગમાં આવીએ એ ભગવાનને સેવા કહેવાય. અને આ સંસારના ઉપયોગમાં આપણે આવ્યા એનો ઉપયોગ કરવાને બદલે અને એમાં આપણે ભગવાનને સાધન બનાવ્યા એનો ઉપયોગ કરી નાખ્યો. જેને સેવવાના હતા ને એને વાપરી નાખ્યા. વાપરી નાખવાનો હતો સંસાર અને મેળવવાના હતા શ્રી હરિ, એને બદલે વાપરી નાખ્યા ભગવાન અને મેળવ્યો સંસાર. ખોટું થયું કે નહીં? ઊંધું થયું કે નહીં? ભૂલ થઈ કે નહીં? અને એની ખબર પડે છે? ખબર નહીં પડતી, ખબર નહીં પડતી. શું થઈ રહ્યું છે? કેમ જીવી રહ્યા છીએ? કઈ દિશામાંથી કઈ દિશામાં જઈએ છીએ? ક્યાં જઈને અટકશું? કાંઈ ખબર નથી. બધા જીવે છે એટલે જીવીએ છીએ. બસ જીવીએ છીએ. શું કામ? જન્મ્યા છીએ એટલે જીવીએ છીએ. શું કામ જન્મ્યા છીએ? ખબર નહીં, જન્મ્યા છીએ. આવું ના ચાલે. આપણા જન્મનો પરફેક્ટ હેતુ છે. એમનેમ નહીં જન્મ્યા ભગવાને સૃષ્ટિ, એમનેમ ગાંડા કાઢવા નથી સર્જી નાખી ભગવાને. પણ આ સૃષ્ટિ પરફેક્ટ હેતુ રાખીને સર્જી છે. આવડો મોટો બ્રહ્માંડોના બ્રહ્માંડો સર્જવાનો પરમેશ્વરે દાખલો કર્યો એ એમનામ કરી નાખ્યો છે વગર વિચારે? ના ના ના, એની પાછળ ભગવાનના દિલમાં એક બહુ મોટો જબરો આશય છે, આપણો મોક્ષ કરવાનો, આપણું કલ્યાણ કરવાનો, આપણું ભલું કરવાનો, આપણને તમામ માયિક દુઃખો છોડાવીને દિવ્ય અક્ષરધામના પોતાના સ્વરૂપના આનંદમાં પહોંચાડવાનો અંદર આશય છે. આપણે આ વાત સમજાવીને એમનામ જીવવાનું ગુ 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 એમનામ જીવવાનું હાવ એમનામ પશુની જેમ આવું ના ચાલે. દિમાગ જગાડો, જિંદગી બરબાદ મત કરો. જિંદગી બરબાદ મત કરો. ટાઈમ ફ્લાઈસ, સમય જતા કાંઈ વાર લાગતી નહીં. માટે ચેતો, મરી ગયા ભલે નથી મરી ગયા, પણ ભગવાને આપેલું સાધન જો ખરાબ થઈ જાય ને તો પણ ગતિ રોકાઈ જાય. શરીર માંદું પડી ગયું તો ભજન નહીં થાય. બધી વાતે સારું હોય ત્યારે ભજન થાય છે. શરીરમાં ખરેખરી પીડા હોય ત્યારે કોઈ માણસ પ્રભુને પ્રેમ કરવા સમર્થ રહેતો નથી. ઓય ઓય કરે કે પ્રેમ કરે. માથે કાંઈક આફતનો મોટો પહાડ તૂટી પડ્યો હોય ત્યારે ભગવાનમાં પ્રેમ નથી થતો. ત્યારે તો કેમ એ આફતમાંથી નીકળવું એના જ વિચારો થાય છે. માટે દેશકાળ સારા હોય ત્યાં જ, ત્યારે જ જાગૃત બનીને કમાણી કરી લેવી, હરિભજનની કમાણી કરી લેવી, ભગવાનમાં જોડાવાની કમાણી કરી લેવી, ભગવાનને પ્રેમ કરી લેવો, પરમેશ્વરના સ્વરૂપનું સુખ ભોગવી લેવું. પરમેશ્વરને માણી લેવા, આ બુદ્ધિમત્તા છે. સમય ચૂક્યો એ ફેલ છે. સમય અતિ ઇમ્પોર્ટન્ટ છે. સમયમાં જ પ્રોજેક્ટ પૂરો થાય તો જ એ લાભદાયી બને છે. સમય વધારે થઈ જાય તો ઘણું નુકસાન થઈ જાય છે. કલ્યાણનો પ્રોજેક્ટ, એક મિશન લઈને આપણે જન્મ્યા છીએ, સમયમાં પૂરો થઈ જાય એ અતિ હિતાવહ છે. અને એને માટે પ્લાન્ટ અતિ સુખદ રહેશે. માટે સમયનો પ્લાન કરીને આપણે બધાએ આગળ વધવું. શ્રાવણ મહિનામાં કંઈક વિશેષ ભક્તિ ભજન નિયમનો પ્લાન કરી આપણે ભગવાનને વધારે રાજી કરશું. શ્રાવણ મહિનાના ભક્તિ ભજનમય વાતાવરણના માહોલને આપણે ચૂકી નહીં જઈએ. કેચઅપ કરી લેવું. અત્યારે આ રવિ સભા ચાલે છે. સરસ અહીંયા રાજાધિરાજ પ્રભુના દર્શન થાય છે, હરિકૃષ્ણ મહારાજના દર્શન થાય છે. સરસ સ્ટેજ છે, બધા સાધુ બેઠા છે, બધા હરિભક્તો બેઠા છે, એટલા બધા સરસ વાઇબ્રેશન છે. આ એક ભક્તિનો માહોલ છે. અહીં શાંતિ છે, સંગીત છે, સંકીર્તન છે, સંસ્મરણ છે, વૃત્તિઓ પાછી વળે છે, નિર્વાસનિક થવાય છે. અંતર સન્મુખ વૃત્તિઓ જ્યારે ભગવાન તરફ જાય છે ત્યારે અંદરથી ઠંડી ઠંડી આમ મહેક આવે, હવા આવે, આનંદ આવે. કેમ જે માહોલ છે, એક વાતાવરણ છે, વાતાવરણમાં જ કામ થઈ જવું જોઈએ. વાતાવરણમાં જ કામ થઈ જવું જોઈએ. ચા ગરમ હોય ત્યાં જ પી લેવી જોઈએ. ખ્યાલ આવે તમને? તો વાલા ભક્તો, ભગવાનનો આપણે ઉપયોગ કરીશું કે સંસારનો ઉપયોગ કરશું? ભગવાનને સેવવાના છે, ઉપયોગ એનો નહીં કરવાનો. ઉપયોગ કોને કર્યો કહેવાય, કોને સેવા કરાય, હજી વ્યાખ્યા કરું વધારે. જેને તમે ઉપયોગ કરો એ વપરાતું જાય, એ કપાતું જાય. અને જેને તમે સેવો એ પુષ્ટ થતું જાય, એ વપરાઈ ન જાય. આખા સંસારને વાપરી નાખીને ભગવાન મેળવવાના છે, ભગવાન મેળવવાના છે. સંસાર મેળવવાનો નથી, સંસાર છોડવાનો છે. સમજી નહીં છોડો તો કાળની એક થપાટે પૂરું. ભગવાન છોડવાના નથી, ભગવાન ત્યાગવાના નથી. કાળની પણ તાકાત નથી કે એ આપણામાંથી ભગવાનનો ત્યાગ કરાવી દે. ભગવાન આપણામાં છે, ભગવાન છોડાવી શકે એવી શક્તિ કાળમાં નથી. સંસાર છોડાવી શકે છે કાળ, શ્રીહરિને નહીં. એ તો અંદર રહેવાના જ, પરંતુ આપણે નિરો સંસારને ચાહ્યો, સંસારને પ્રેમ કર્યો અને એમાં જ સુખ માન્યું, એને જ મેળવે રાખ્યો. સો સો ઉપાયો કરીને સંસાર જ વધારે રાખ્યો એટલે આ સંસારમાં પરમાત્મા ડટી ગયા. હોવા છતાં ડીપમાં વ્યા ગયા. આપણા માનસપટ ઉપર પરમાત્માનું સ્મરણ ના રહ્યું અને કેવળ સંસારનું સ્મરણ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું. તે નિરો સંસાર થઈ ગયો. બોલો, વાત આમ છે. શું છે વાત? આમ છે. પેલા સાહેબ કહેતા હતા આને પંખો કહેવાય. તો કીધું પંખો, પછી નહીં, હવે તમારે એને ફેન કહેવાનો. તો કીધું ફેન. પછી પૂછ્યું બોલો શું છે? કીધું પંખો. નહીં, તમારે ફેન કહેવાનો. પછી વળી પૂછ્યું આ શું છે? કીધું પંખો. કહ્યું ને તમને ફેન કહેવાનો. કીધું ભાઈ પંખો માથામાં ગરી ગયો, હવે તમારે ફેન ચડાવવાનું છે. તો કા કઈ રીતે ચડે? ઓકે, તમે બોલ્યા કરો એની સામું જઈને, ફેન છે, ફેન છે, ફેન છે, ફેન છે, ફેન છે, આ ફેન છે, ફેન છે, ફેન છે, ધીસ ઇઝ ફેન, ધીસ ઇઝ ફેન છે. બોલો વારે વારે બોલ્યા. તો હવે બોલો શું છે? ફેન છે. ફરી ગયું, ફરી ગયું. કેમ? તો કે વારે વારે તમે પંખો એવું સ્મરણ કરતા હતા એટલે પંખો ઉપર આવી ગયો હતો. હવે તમે એની જગ્યાએ વારે વારે ફેન ફેન કરશો તો પંખો અંદર વ્યો જાય અને ફેન શબ્દ ઉપર આવી જશે. એમ વારે વારે ભગવાન 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 કરશો તો ભગવાન ઉપર આવી જાય અને સંસાર અંદર વ્યો જાય. જેનું સ્મરણ કરો વારે વારે તે ઉપર આવી જાય. એટલે અખંડ વૃત્તિ રાખવા ઉપર ભગવાન સ્વામિનારાયણે આખી લાઈફ જોર માર્યું, આખી લાઈફ જોર માર્યું કે તમે ભગવાનમાં અખંડ સ્મૃતિ રાખો, અખંડ ભગવાન સંભાળો, અખંડ ભગવાન સંભાળો. કેમ? જે ભગવાન અંદર છે એ ઉપર લાવી નાખવાના છે અને સંસાર ઉપર છે એ અંદર વ્યો જવા દેવાનો છે. એટલે નડે નહીં, નડે નહીં, જ્યાં ત્યાં ભટકાય નહીં. તો કોણ ઉપર આવે? જેનું વારંવાર સ્મરણ કરીએ તે. ચાલો આપણે કોનું વારંવાર સ્મરણ કરીએ છીએ? સંસારનું. એટલે એનું ફળ શું મળ્યું છે? સંસાર. હવે આપણે કયું ફળ જોઈએ છીએ? શ્રીહરિ. તો આપણે કોનું વારે વારે સ્મરણ કરવું જોઈએ? શ્રીહરિનું. એટલે શું કરવું જોઈએ? ભજન, કીર્તન, કથા, ધૂન, પૂજા, દંડવટ, પ્રદક્ષિણા. મગજમાં બેસે છે કે નહીં? આવું બધું કરશો તો શું થશે? અંદર રહેલા ભગવાન ઉપસી આવશે, ઉપર આવી જશે. ભગવાન આત્મામાં પ્રગટ થશે. અત્યારે આત્મામાં શરીર પ્રગટ થયું છે. આપણા આત્મામાં કોણ પ્રગટ થયું છે? આ બોડી. કારણ એનું એ કે આપણે એને બહુ સંભાળતા હતા, બહુ ગમતું હતું, એટલે એ ભટકી ગયું. હવે વારંવાર ભગવાનનું સ્મરણ કરશું તો આત્મામાં પરમેશ્વર ઉદય થશે, ઉપસ્ય ઉપસ્ય પ્રગટ થશે અને સંસાર વિલીન થશે, અર્થાત ભગવાનનું દર્શન થશે, અર્થાત મોક્ષ થશે, બેડો પાર થશે, સદા આનંદી બની જશું, કાળ કર્મ માયાથી પર થઈ જશું. શરત એક છે,
નોન સ્ટોપ સ્મરણ.
ભગવાન વિના બીજું સ્મરણ થાય એને માયા કહેવાય. કયા વર્તનાવતમાં છે? પહેલા વર્તનાવતમાં. માયા કોને કહેવાય? ભગવાન સંભાળવા જોઈએ, ભગવાન યાદ રહેવા જોઈએ, એની જગ્યાએ બીજું યાદ આવી ગયું એને કહેવાય માયા. આપણને ભગવાન જ યાદ રહેશે કે બીજું યાદ આવે છે? બીજું યાદ આવે છે, બસ એ માયા છે. પૂછો અક્ષરધામના મુક્તને, એક પણ સંકલ્પ બીજો થતો હોય તો નહીં, એટલે એ ધામમાં છે. ભગવાન સિવાય એને કાંઈ સાંભળતું નથી એટલે એ ધામમાં છે. આપણને ભગવાન સિવાય બીજું સાંભળ્યા કરે છે એટલે આપણે ગામમાં છીએ, પણ ત્યાં ન ફાયો એટલે શહેરમાં આવ્યા, પણ ગામમાં જ. આ બધું ગામ જ કહેવાય, માયા બધું ગામ અને ભગવાન બધું ધામ. તો સાર શું આવ્યો? સાર શું આવ્યો? અખંડ સ્મરણ. શું કરવાનું? અને સ્મરણ ત્યારે થાય એનું કંઈક વાતાવરણ હોય. શ્રાવણ મહિનો શું છે? સ્મરણનું વાતાવરણ. માટે આપણે એનો લાભ બોલો તો લઈ લેવો જોઈએ. આ બધી આજ હું શ્રાવણ મહિના ઉપર વાત કરું છું, એનો લાભ લઈ લેવો જોઈએ. સિઝનમાં વાવણી કરી દેવી પડે, ચોમાસું આવે ને ત્યારે વાવી દઈએ ને તો સરસ માહોલ થાય અને બધું પાકે. પછી ભલામણ ચોમાસું પૂરું થઈ જાય ને કાળે ઉનાળે પટેલે પછી વાવણિયાને બધું દંતાલને બધું લઈને દાણા લઈને વાવવા જાય, કાંઈ ન થાય, બધા દાણા ચકલ્યા જણી જાય ને કાં તો તાપમાં બળી જાય. એમ મારે ને તમારે અત્યારે સિઝન છે, બધી કોરથી વાતાવરણ સારું છે, જો જરાક સાવધાન થઈ અને હરિસ્મરણ વધારી દઈએ, હરિ હરિ હરિ, તો હરિ ઉપર આવી જાય, ફેન ઉપર આવી જાય એમ, અને પંખો ગાયબ થઈ જાય. પછી સાંભળ્યું છે જ નહીં પંખો, આમ જોયા ભેગો એમ થાય ફેન, અટાણે આમ જોઈ ત્યાં પંખો એમ થાય. યસ ભટભાઈ, તમે સામુ જુઓ તમને શું થાય? પંખો. આ મનીષબેન પૂછો ડૉક્ટરને, સામુ જુઓ શું આવે? ફેન. કારણ એનું એ છે કે તમારી ઘૂંટાણું છે અને અમારે ઘૂંટાણું નથી. અક્ષરધામના મુક્તને ઘૂંટાઈ ગયું છે, મહારાજ મહારાજ મહારાજ, એટલે મહારાજ આવી ગયા. આપણે હજી બીજે બહુ ધ્યાન દઈએ છીએ, બીજામાં બહુ રસ રાખીએ છીએ, માલ માનીએ છીએ, સાચું માનીએ છીએ, એટલે આપણને ત્યાં આસક્તિ રહે છે, એટલે બધી મુશ્કેલી છે. આટલી વાતમાં સમજવું હોય સમજી જાય, બાકી ખીચડી ખાઈને ઘેરે જઈને હોઈ જાય છે. જય સ્વામિનારાયણ. તો હવે હું નિષ્કળાંત સ્વામીના પદમાં પ્રવેશ કરીશ. મજા આવે છે? ગઈ રવિ સભામાં લાલાભાઈ અને રતનબાઈની વાત આવી હતી, અને પેલા આ બેચર પંચોળી 500 દંડવટ કર્યા સીથામાં એના વેવાઈને, અને રતનબાઈ એના પતિને કહ્યું કે આપણે કોકની વસ્તુ લાવ્યા હોય એને પાછી દઈ ન દેવી પડે, અને પછી કાંડું જાલીને ઉપાડ્યા હોય કે આ બે દીકરા આપણે લાવ્યા હતા પરમેશ્વરને પાછા આપ્યા. ધન્ય હો રતનભાઈ, ધન્ય હો લાલા, ધન્ય છે બેચરભાઈ પંચોળીને. બે ચરિત્ર ઓનલી આપણે ગઈ સભામાં લીધા હતા, બે જ, વધારે કંઈ યાદ રાખવાનું નહોતું. રતનભાઈની વાત એટલી જ યાદ રાખવાની હતી, જેનું છે એને પાછું ન દેવું પડે, બસ આટલું જ સેન્ટેન્સ. જેનું છે એને પાછું ન આપવું પડે. આ બધું કોનું છે? ભગવાનનું છે, બસ આટલું જ. અને બેચરભાઈના આખ્યાનમાંથી વાત એટલી જ યાદ રાખવાની હતી કે ભગવાનને અર્થે શું ન થાય. હા, જો ભગવાન માટે કરવાનું છે તો શું ન થાય. તમે બધા યાદ રાખ્યું છે ને? ધન છે તમને, તમે એવું ન સમજતા કે અમે હાવ નવરા છીએ એટલે આ બધું ટાઈમ પાસ કરવા આ બધું કરીએ છીએ. ના ના, આની પાછળ કંઈક મિશન છે. આવ ગાંડા ન થઈ ગયા અમે. આવું બધું કર્યા વગર અમે ન જીવી શકીએ એવું કાંઈ નથી. એક સેકન્ડે ટાઈમ વધતો નથી, બારે મહિના. એટલા બધા અમારે ભગવાનના ભજનના બીજા ત્રીજા બધા બહુ કાર્યક્રમ હોય છે, પણ આટલા બધાને ભેગા કરીને તમે મારી સામે જોઈ રહ્યો ને હું તમને વાત કરું તે આપણે હું દુનિયાને દેખાડવાનું? એટલે મારા બાપ, આની પાછળ અમારો કાંઈક આશય છે, એ આશયને તમારે સમજવો જોઈએ અને એને ફોલો કરવો જોઈએ. આમનામ આવ્યા ને બેઠા ને હાલ્યા ને ગયા ને જય સ્વામિનારાયણ સ્વામીજી જય સ્વામિનારાયણ. લ્યો શું લીધું? ઘણું લીધું. કાંઈક બદલાવ આવવો જોઈએ મારામાં તમારામાં, કાંઈક બદલાવ, ચેન્જિંગ. 10 વર્ષ કથા સાંભળીને પછી એવા ને એવા રહ્યા તો આનો અર્થ એ થાય કા તમે ગોટાળો માર્યો ને કા મેં ગોટાળો માર્યો, કા તમે સમજ્યા હણ્યા વગરના કથામાં બેહતા હતા અને કા તો હું સમજ્યા વગરનો કથા કરતો હતો. એકઈને સાચી દિશા નહોતી, ખબર નહોતી કે આ શા માટે કરીએ છીએ. રિઝલ્ટ મળવું જોઈએ, રિઝલ્ટ. છોકરા સ્કૂલે જાય છે તો એને ખબર હોય છે કે 12મી પરીક્ષા આવે ને પાસ થવાનું છે, પાસ થવાનું છે, પછી આગલા ક્લાસમાં જવાનું છે. રિઝલ્ટ મળવું જોઈએ ને. વર્ષે વર્ષે એક એક ક્લાસ અપ થાય કે ન થાય? લોકો 10 વર્ષ સુધી એક ને એક ક્લાસમાં ભણે છે કોઈ? અમારા અહીં બધા એમ કરે છે. બોલો, એના એ ટીચર પીડીએ લીધા કરે, એના એ અમારા આ બધા ખુરશીવાળા સ્વામિનારાયણ કરી, એની ખુરશીઓ ને એના એ બેનારા, એનો એ ક્લાસ ચાલ્યા કરે આમને. એટલે આમને મોત આવી જાય. થોડી સ્પીડ કરો, અપતાવ અપતાવ. અર્થાત આપણી જિંદગીમાં બદલાવ આવવો જોઈએ. કામ ટળી જવો જોઈએ, ક્રોધ ટળી જવો જોઈએ, લોભ હવે ના હોવો જોઈએ, હવે દેહમાં અહમ બુદ્ધિ ના રહેવી જોઈએ, સંસારી પદાર્થોમાં સંબંધીઓમાં મમતા ના રહેવી જોઈએ, હવે રસાસ્વાદ ના હોવો જોઈએ, હવે એકલી ભગવાનની ભક્તિ જ ગમે. આ બધો કાંઈક સુધારો થવો જોઈએ ને, કાંઈક પ્રગતિ તો થવી જોઈએ કે નહીં? કેટલી થઈ બોલો તો, કોને કેટલી થઈ? કાંઈ હિસાબ કિતાબ રાખો છો? પ્રગતિ થઈ કે નથી થઈ એવી કાંઈ તપાસ રાખો છો? કે આવીને બેઠા કથા થાય છે, ચાલો જઈએ, આખા આપણે બધા બધા ફેમિલી આપણે આ જવાનું છે, ઇંડોળા છે અને બધું ત્યાં ત્યાં આપણે સાંજે પછી ઘરે રાંધવાનું નથી ને, ચાલો ને બધા આવે. આવીને બેઠા કેમ કે આવું છે એટલે આવીને બેઠા. કાંઈ લેવા બેવાનું લેવાનું શું? આ થોડો ચેન્જિંગ આવે. 5-7 દિવસ ધર ને ધંધો ને ઓફિસ માથાકૂટ કરેલી અને આમ થોડો ચેન્જિંગ આવે એમ. આ તમે અમારો ચેન્જિંગ હારો ઉપયોગ કરો છો. અમે હું તમારા ચેન્જર છીએ એલા ભલા મને આ બધું ફેરવા કરો આમ ત્યાં. અલા ભાઈ, એ ભાઈ, કાંઈક આશયથી કથામ બેજો, ચેન્જિંગ ખાતર જ નહીં. કાંઈક એક દઢતા સાથે એક વાત નક્કી કરીને બેજો કે આ કથામાંથી મારે કાંઈક મેળવવું છે, મેળવવું છે, અને મેળવવાનું ને એને યાદ રાખવાનું, અને એ પ્રમાણે તમારા જીવનમાં તમારે અભ્યાસ કરીને રિઝલ્ટ લાવવાનું. સમજાણું? છોકરા નિહાળે જાય ને ઘરે આવે, નિશાળે જાય ને ઘરે આવે ને કાંઈ ભણે નહીં તો તમે એને શું કહો? બોલો શું કહો એને? મારે તમને શું કહેવું? તમે કાંઈ ભણો નહીં તો મારે તમને શું કહેવું? એમ કહું છું, તમારા છોકરાને યાદ કરો. નિશાળે જાય, તમે ફી ભરી હોય, નિશાળે જાય ઘરે આવે, નિશાળે જાય ઘરે જાય, સાહેબ એકડોય ન શીખે, તમે એને શું કહો એ તો કહો મને. મારે એ જ તમને કહેવાનું છે એટલે કહું છું. હવે આમ કરીને તમે તમને જ કહી નાખો એટલે મારે પ્રોબ્લેમ નહીં. તમારા છોકરાને જે કહેવાના હોય એ તમે તમને કહી નાખો મારા વતી. બે જ વાત, રતનભાઈની અને બે ચાર ભાઈ પંચોળીની. આવા આખ્યાનો જો યાદ રાખ્યા હોય તો જીવનમાં ક્યારેક એવી કાંઈક આપણા જીવનમાં પણ ઘટના ઘટે ત્યારે અતિશય સારો નિર્ણય આપણાથી લેવાય અને એક સાથે કન્ટેનરના કન્ટેનર પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય. એક જ સારો નિર્ણય જીવનમાં લેવાઈ જાય ને માલા માલ થઈ જાય સાહેબ. અને એવા સારા નિર્ણય તો આવી સારી કથા યાદ રાખી હોય ને અંદર એને લઈને લઈ શકીએ છીએ. સારા વિચારો સારું અંદર સાહિત્ય હોય તો આવે. પૃથ્વીમાં સારા બીજ હોય તો સારી વનસ્પતિ ઉગે. એમ હૃદયમાં સારી કથા વાર્તા બધું જમા કર્યું હોય તો સારા વિચારો આવે અને સારા વિચારો આવે તો સારો નિર્ણય સમય ઉપર અચૂકપણે લઈ શકીએ અને નિશાન પાડી શકીએ સાહેબ, વિજય કરી શકીએ. માટે આ બહુ જરૂરી છે. તેમ છતાંય તમે અમને હથવારો આપો છો એ બદલ અમે તમારા ઉપર બહુ ખુશ છીએ. તમે કોઈ આવો જ નહીં તો અમે શું કરીએ કોજે? માખીઓ મારીએ બેઠા બેઠા. જોકે માખીઓ મારવા માટે અમારી પાસે છે નહીં, પણ આ તો ખાલી વાત કરો છો. તમે આવો છો તો બહુ સારું લાગે છે, બહુ ગમે છે. આપણે એકલા એકલા જતા હોય, કોઈ એક બે સારા માણસ સાથે આપણને સાથ આપે, કંપની આપે તો કેવું સારું લાગે બોલો, તો કેવું સારું લાગે? તો તમે બધા અહીંયા આવીને અમને કંપની આપો છો તો અમને બહુ ગમે છે, ગોળ જેવું ગળ્યું લાગે છે બોલો. આવતા રહેજો હો, ભૂલી ના જતા હો. અમે તમારે કંઈક થાય છીએ, તમારે નમારે કંઈક સંબંધ છે એમ, હા આમ તમે આમ કાં કરો, અમે તમારા હગા છીએ. તમને એવું લાગતું છે કે આ સાધુ વળી આપણા હગા છે ના? આપણા હગા તો વેવાય, હાળી, મામા માસી પપ્પા એ આપણા હગા. આ સાધુ આપણા હગા છે ના? અમે જ તમારા હગા છીએ. ઓલા બધા દગા હશે, દગા. આ તમને કહ્યું, એમાંથી કોઈ ખાટ્યો નથી, અમારામાંથી બધા ખાટ્યા છે. ખરેખર જીવના હગા અમે છીએ, ખરેખર. એટલે કે સાધુ છે. ઓલા બધા દેહના હગા છે અને દેહ તમે છો નહીં, દેહ તમે છો નહીં, તમે જીવ છો અને જીવના હગા ભગવાનને સંત સિવાય કોઈ નથી. આ વાત સમજ્યા નથી? એટલે પહેલા હગા લાગે છે અને અમે તમને તમારા સંબંધી લાગતા નથી. મૂળ મુશ્કેલી સમજણીમાં છે, જરા ચોખ્ખું નથી. તમને તમારી ખબર ને તમે કોણ છો એ તકલીફ અહીં છે. ખબર છે તમે કોણ છો? તમે બધા ચૈતન્ય સત્તા માત્ર આત્મા છો. તમે કોઈ પટેલ, ક્ષત્રિય, વાણંદ, કોઈ કાસ્ટ, કોઈ બોડી, સ્ત્રી નથી, પુરુષ નથી, તમે કોઈ ગામડાના શહેરના નથી, તમે બધા આત્મા છો, ચેતન છો, ભગવાનના ઘરના છો બધા. હવે પોતાને જે માણસ ઓળખે નહીં એની પાસેથી શું હારી આશા રાખી? જે માણસને પોતાની કાંઈ ખબર ન હોય એને ગાંડો કહેવાય સાહેબ. શું કહેવાય? ગાંડો. એટલે તો આપણને બધાને ગાંડાની વણઝાર કીધી છે. એ અર્થમાં નહીં હો, જોજો. જેને પોતાની ખબર પડી ગઈ કે હું આત્મા છું ને ભગવાનનો દાસ છું ને પછી એને સંસારમાં ધ્યાન ના દીધું ત્યારે સંસારી માણસોએ એને ગાંડા કીધા. મીરા ગાંડી તું કો ગાંડો, ગાંડો ઓલો નરસિંહ મહેતા રે. આ બધી ગાંડાની વણઝાર અને તમે બધા ડાયા. ખરું ને? કોણ ગાંડા કોણ ડાયા? પોતાને જે ઓળખતા નથી પોતાને જ ઓળખતા નથી. હું કોણ છું એની જ એને ખબર નથી. પોતે છે કંઈક અને માને છે કંઈક એ ગાંડા. તો બોલો જો આપણો નંબર શેમાં આવે? અને જેને પોતાની ખબર પડી ગઈ કે હું આત્મા છું એ ડાયો છે. પણ સંસારી ગાંડાઓ બધા ઓલા ડાયાને ગાંડો કે મીરા ગાંડી તુખો ગાંડો. અને અમે થોડાક વિવેકી છીએ એટલે તમને બહુ ગાંડા ન કહી, કારણ કે અમારે તમારી જરૂર છે સાહેબ. કોઈ પોતાના રોટલાને પાટું ન મારે. તમે અમારો રોટલો નહીં ઓટલો પણ છો. જો તમાર લોકોને અમારી બિલકુલ જરૂર ન પડે, બિલકુલ નહીં, આખી જિંદગી નહીં, પણ અમારે તો તમારી રોજ જરૂર પડે સાહેબ. બપોર થાય ને જરૂર પડે. ક્યાં રળવા જવું, ક્યાં જોબ કરવા જવું, કપડું ફાટી જાય તમારી જરૂર પડે તરત. બોલો, તમારે અમારી કાંઈ જરૂર નહીં. કેમ જે તમે તમારા બાહુબળથી પરિશ્રમ કરીને તમે તમારી કમાણી ઉપર જીવો છો અને અમે બધા તમારી કમાણી ઉપર જીવનારા છીએ. હવે અમને તો તમારી જરૂર પડે જ, અને તમારે અમારી જરૂર પડે જ નહીં સાહેબ. વાત આમ છે, આ હકીકત છે, ખોટું હું નથી કહેતો. તમારે અમારી શું જરૂર હોય, એટલે જ તમે અમારી હારે બહુ સંબંધ જ રાખતા. બાકી તમારે જેની જરૂર છે એની હારે કેટલા સીધા હાલો છો, કેટલો સંબંધ રાખો છો, એના માટે કેટલો સમય આપો છો, બોલો તો. બોલો, તારી વાત એમ છે, આ સમજવા જેવી વાત છે. અને ટૂંકું કહું તો, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે. મીરાબાઈનું આ વાક્ય છે, બહુ જબરું છે. એટલે આપણે પોતે આપણને ઓળખીએ પહેલાં તો આપણને ખબર પડશે કે આપણા કોણ છે. આપણે કોણ છીએ એની ખબર પડે તો ખબર પડે આપણા કોણ છે. સાહેબ આપણે કોણ છીએ એની જ ખબર નથી તો એ કેવી રીતે ખબર પડશે કે આપણા કોણ છે. હવે ભાઈ, ભગવાન આપણા છે, સંતો ભક્તો આપણા છે, બીજા આપણા નથી ને આપણા નહોતા. આપણા નહોતા અને નહીં હોય વચ્ચે આપણે વેમાઈ ગયા છીએ એટલે આ બધું દેખાય છે. તો ચાલો નિષ્કળ સ્વામીના શબ્દના આધારે આધારે આપણે આધ્યાત્મિક માર્ગ થોડોક વધારે ખેડીએ. મોયે પિયા મિલે મન માને, હે ધન્ય જીવન મેરા કરી જાણે રે જાને 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 રે. મોયે પિયા મિલે મન માને રે,
મોયે
પિયા મિલે મન માને રે,
હે મોયે પિયા રે મિલે મન માને રે,
મોયે પિયા મિલે મન માને રે.
હે ધન્ય જીવન મેરા કરી જાને રે,
ધન્ય જીવન મેરા કરી જાને રે,
હે ધન્ય જીવન, હે ધન્ય જીવન મેરા કરી જાને રે. મોયે પિયા હો મોયે પિયા મિલે મન માને રે,
મોયે પિયા મિલે મન માને રે,
મોયે પિયા રે મિલે રે મન માને રે,
પિયા મિલે મન માને રે.
મેં તો મન મગન હોય માલુ રે,
મેં તો મન મગન હોય માલુ રે,
મેં તો મન મગન હોય માલુ રે,
મન મગન હોય માલુ રે.
એ ખરી કુમારી ફરી મેં હાલુ રે,
કુમારી ફરી મેં હાલુ રે,
હે લખ્યા ભવ બ્રહ્માપતિ ભાલુ રે,
બ્રહ્માપતિ ભાલુ
રે. મોયે પિયા મોયે પિયા મિલે મન માને, મોય પિયા મિલે મને માને. વાલા ભક્તો, આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો સપોર્ટ છે ભગવાનનો વિશ્વાસ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જેને જેટલો પરમેશ્વરનો વિશ્વાસ વધારે એટલી એની પરમેશ્વર તરફ સ્પીડ વધારે રહેશે, અને એટલો એ અંદરથી સુખી વધારે રહેશે. બહારથી કદાચ મને તમને એનો સંસાર દુઃખી જેવો લાગશે, બહુ ધનની હોય, થોડી વિટમડા હશે, વગેરે વગેરે ઘણા બધા પ્રોબ્લેમ્સ હશે, પણ એના હૃદયમાં ભગવાનના વિશ્વાસે કરીને શાંતિ ઘણી હશે. અને એ ખોટું નથી, એ જરાય ખોટું નથી. કેમ જે ભગવાન ખોટા નથી, માટે ભગવાનનો વિશ્વાસ ખોટો નથી, અને માટે એના હૃદયમાં શાંતિ છે તે પણ ખોટી નથી. સાચી શાંતિ એ જ છે, કેમ જે ભગવાન સાચા છે એમાં એને વિશ્વાસ બેઠો, માટે એને સાચી શાંતિ મળી. સ્વામિનારાયણ ભગવાન આ વાતને વારે વારે કહેતા હતા, વારે વારે મજબૂત કરાવતા હતા, વારે વારે સમજાવતા હતા કે તમે મારો વિશ્વાસ રાખો, મારો વિશ્વાસ રાખો, મારો વિશ્વાસ રાખો, પ્લીઝ મારો વિશ્વાસ રાખો. અને એથી વધારે વાક્ય બોલું, મારો જ વિશ્વાસ રાખો, મારો જ. કેમ જે શ્રીહરિનું કહેવું એવું છે કે હું એક જ એવો સમર્થ છું કે કરતું અકરતું મન્યથા કરતું, બધું જ કરી શકું એવો હું એક જ છું. કરવાનું કરી શકું, ન કરવાનું કરી શકું, ઊંધું વાળી શકું, બધું કટાણે. એટલે તમારે મારો વિશ્વાસ રાખવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તમે બીજાનો વિશ્વાસ રાખશો, રાખો, એ કરવાનું કરી શકશે. બહુ ઓળી હિંમત વાળો હશે, ન કરવાનું કરી શકશે, સમજ્યા? પણ એ બધું નહીં કરી શકે, અર્થાત અન્યથા નહીં કરી શકે. ભગવાન તો જડનું ચેતન કરી નાખે, ચેતનને જડ કરી નાખે, એનામાં એ તાકાત છે. જડને ચેતન કરી નાખે સાહેબ, અને ચેતનને પણ જડ કરી નાખે. બીજી કોઈ વસ્તુમાં એવી તાકાત નથી કે એ ચેતનને જડ કરે, જડને ચેતન કરે. ભગવાન તો દિવસની રાત કરે, રાતનો દિવસ કરે. ભગવાન અમૃતનું ઝેર બનાવી દે અને ઝેરનું અમૃત બનાવી દે. મીરાબાઈને બનાવ્યું હતું. પરમેશ્વરની વાત અલગ છે, એના જેવું બીજાથી નથી થતું. બહુ મહેનત કરે, બહુ મહેનત કરે તો થોડું ઘણું થાય, એ પણ ભગવાનની આપેલી બુદ્ધિ શક્તિથી થાય. હો પાછું આવ સ્વતંત્રપણે તો કાંઈ ન થાય. ખ્યાલ આવ્યો? જુઓ, આપણે રોજ શું ખાઈએ છીએ અને બોડીમાં જઈને તે શું બને છે? કોણ બનાવે છે? રોટલા દાળ શાકમાંથી લોહી કોણ બનાવે છે? સાત ધાતુ કોણ બનાવે છે? કરે છે ને? આપણને ખબર હોય છે, બધું કામ થાય છે ને અંદર. આપણે સુઈ ગયા હોય તોય હાર્ટ ચાલુ હોય છે, હોય છે ને? આપણે સુઈ જઈએ એટલે હૃદયના ધબકારા બંધ થઈ જાય, નહીં ને? ચાલુ રહેશે ને? બધું જ ચાલુ રહે, પાચન શક્તિ ચાલુ રહે, બધું જ ચાલુ રહે. ભગવાન કરે એવું કોઈથી થાય નહીં, માટે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ, ભગવાન ઉપર જ રાખવો જોઈએ. બીજી ત્રીજી બાબત તો ભગવાન જેટલી સફળ કરશે એટલી જ સફળ થશે. બીજા કોઈ વ્યક્તિમાં આપણે વિશ્વાસ મૂક્યો, બીજા ત્રીજા બધામાં વિશ્વાસ મૂક્યો, પણ એ બધા સ્વતંત્ર નથી, એ પણ પરમ તત્વને આધીન છે. ભગવાન પાસેથી માગી લાવીને જ એ લોકો આપણને આપવાના છે. ભગવાન મૂળ સ્ત્રોત છે, માટે પરમેશ્વરનો વિશ્વાસ અતિ અડગ જોઈએ, અતિ અડગ. અને એ વાત જ ભગવાનને ગમે છે. આપણે ભગવાનના ભક્ત હોઈએ અને વિશ્વાસ આપણને બીજાનો હોય ત્યારે પરમેશ્વરનું મોઢું બગડી જાય છે. એને ગમતું નથી. એના મનમાં એમ થાય છે કે તું મને માનેશ, મારી પૂજા કરેશ, મારો તિલક ચાંદલો કરેશ, મારી કંઠી પહેરેશ, મારા મંદિરે આવેશ, મારી પાસે માથું નમાવેશ, અને તને વિશ્વાસ મારો નથી એનો છે? શું હું નથી? વાત આમ છે, આપણે વેંત વગરના છીએ ને, વેંત વગરના તોય આપણને ક્યારેક એમ થાય છે, ઘરના માણસને કહે તને મારો વિશ્વાસ નથી, પણ તમે હું હા નાખી દો ઈતકો પાણી કરો છો. તે પાંચ પાંડવોથી એક દ્રૌપદીની રક્ષા ન થઈ, તમે શું ધાડી મારી દો? પણ પત્નીમાં જરાક એવું લાગે કે પત્નીને મારો થોડોક વિશ્વાસ ઓછો છે, તો હસબન્ડનો બાટલો ફાટે, એને ફાવે નહીં. લ્યો, મેં આ એક્ઝામ્પલ એટલા માટે આપ્યું કે આપણે તો એવા કાંઈ સમર્થ નથી, વેંત વગરના છીએ, તો પણ આપણા અનુયાયીઓને, આપણા આશ્રિતોને, આપણા કુટુંબીજનોને આપણામાં જ્યારે પૂરો વિશ્વાસ આપણે ન ભાળીએ ત્યારે આપણને જરાય ગમતું નથી. તો પરમેશ્વરમાં આપણને જ્યારે પૂરો વિશ્વાસ ન હોય ત્યારે ભગવાનને કેટલું ખોંચતું હશે એને ના ગમે. તમે કદાચ કોક નિયમ પાળી શક્યા કે ન પાળી શક્યા, પાંચ માળા કરી કે પચાસ માળા કરી એક બાજુ રાખો, પણ વિશ્વાસમાંથી ડગ્યા એટલે ભગવાનને બિલકુલ નથી ફાવતું. ભગવાન કહે એલા પચાની પાંચ જ માળા કરજે, પણ મારો તું ભરોસો તો રાખ, તું ભરોસો તો રાખ. ઘણા માણસોને ભગવાનનો ભરોસો બહુ ઓછો હોય અને બીજી બધી બાબતનો એને એટલો બધો વિશ્વાસ હોય કે એની વાત જવા દે. ભગવાનને નહીં ગમતું, બિલકુલ એને પસંદ નથી આ વાત. હા, તમે ઊંડા મૂંડું રહસ્ય સમજો, ભગવાનને પસંદ નથી. હું અને તમે જપને, યાત્રાને, મંત્રને, બીજા ત્રીજાને બહુ ઇમ્પોર્ટન્ટ માનીએ છીએ, હું અને તમે બધાય સાધનોને, એક શબ્દમાં કહું તો સાધનોને. ભગવાન એમ કહે છે કે સાધનને બહુ એટલા બધા ન માનો, મને માનો. સાધન તો હું ફલિત કરીશ તો ફલિત થાય. તમે આખો દી માળા ફેરવો, ભલે ફેરવો, પણ એનું ફળ હું આપીશ તો મળશે. તમે આખો મહિનો ચાંદાણી કરો, ભલે કરો, પણ એનું ફળ હું આપીશ તો મળશે. તમે એમ ન માનતા કે મેં આટલા લાખ જપ કર્યા એટલે હું ખાટી ગયો, આટલા તપ વ્રત કર્યા એટલે હું ખાટી ગયો, બસ બેડો પાર થઈ ગયો, એ ન થાય. જો એમ હોત ને તો રાવણ વગેરે રાક્ષસ તો મરત નહીં. એણે જેવા તપ જપ કર્યા છે ને એનાથી એક ટકોય આપણે જ થાય એમ નથી, એણે કર્યા એટલા. એ લોકો તો એવા ઉગ્ર તપ કરીને, બ્રહ્મા વગેરે, શિવ વગેરેથી વરદાન પામીને આ દુનિયામાં એટલા બધા શક્તિશાળી થઈ ગયા હતા, તો પણ પરમેશ્વરે એનું બધું ફેલ કર્યું અને એને માર્યા. એ સાધનથી બળિયા થઈ ગયા હતા. શેનાથી? સાધનથી. આપણે બધાએ ભગવાનના વિશ્વાસથી બળિયા થવાનું છે. આપણે રાક્ષસ નથી, આપણે દૈવી પુરુષો છીએ. દૈવી પુરુષો ભગવાનના વિશ્વાસથી બળિયા થાય, આસુરીઓ તપ વગેરે સાધન કરીને બળિયા થાય, અને એટલે જ અહંકારી થઈ જાય. જે ભક્ત ભક્તિ કરતા કરતા સાધન કરીને સાધનથી બળિયો થઈ જાય એ ભગત જ રાક્ષસ થાય છે. રાક્ષસ કોઈ નાસ્તિક નથી થતા ક્યાંય, રાક્ષસ પણ ભગત હોય છે. શિવજીના કે માતાજીના એ ભગત હોય છે, એ કોકને બહુ માનતા હોય છે, પણ સાધન કરીને એનો જબરજસ્ત અહંકાર ધારવાથી એ લોકોનું નામ રાક્ષસોના લિસ્ટમાં નોંધાઈ જાય છે. ત્યારે જે કેવળ પરમેશ્વરનો વિશ્વાસ રાખે એ બધા નરસિંહ, મીરાબાઈ વગેરે ભક્તના નામોમાં જોડાઈ જાય છે, એ બધા ભક્ત કહેવાય છે. માટે આપણે બધા ભગવાનના વિશ્વાસ ઉપર ખૂબ જ આધાર રાખશું. વારે વારે જોશો કે ભગવાનનો વિશ્વાસ કેટલો છે, મને ભગવાનનો વિશ્વાસ કેટલો છે, મને ભગવાનનો વિશ્વાસ કેટલો છે, મને ભગવાનનો વિશ્વાસ કેટલો છે. અતિ જરૂરી બાબત છે આ. જેને ભગવાનને માર્ગે હાલવું છે એને ભગવાનનો વિશ્વાસ ઓછો પડે તો બહુ જાજા પ્રોબ્લેમ આવે. પરમેશ્વર દયાળુ છે, આપણે એના તરફ બે ડગલા મૂક્યા હોય પછી કદાચ આપણામાં થોડોક વિશ્વાસ ઊણો હોય તો પ્રભુ કૃપા કરે છે, આપણા વિશ્વાસની પૂર્તિ પણ પ્રભુ જ કરે છે. એવું ન માનતા કે મારે વિશ્વાસ ઓછો છે તો મારું શું થશે, નહીં. તમે સમજી રાખો, કસરને સમજી રાખો, પણ આ વાત હિંમત હારવા માટે નથી. કેમ જે ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ શબ્દમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને કહ્યું હતું કે તમારો નિશ્ચય હું રખાવું છું. જો એનોય નિશ્ચય ભગવાન રખાવતા હોય ત્યારે રહેતો હોય, એને ભગવાન રખાવે ત્યારે વિશ્વાસ ભગવાનનો રહેતો હોય, તો મારે અને તમારે પણ મૂંઝાણ્યા વગેરે સમજવું જોઈએ કે ભગવાન આપણને પણ એનો વિશ્વાસ આપશે, આત્મીયતા આપશે, રખાવશે અને આપણો ઉદ્ધાર કરશે. ઠીક છે, થોડીક ન સમજણી હોય એટલે કદાચ ભગવાનનો એટલો બધો આપણે વિશ્વાસ ન રાખી શકતા હોઈએ, પણ એ વાત માટે આપણે એને જ શરણે જવાનું છે કે હે ભગવાન, તમારો પરિપૂર્ણ નિશ્ચય આશ્રય વિશ્વાસ મને આપો. અને એટલા માટે જ રોજ આપણે પ્રાર્થના જ્યારે બોલીએ છીએ ત્યારે પહેલું જ આ માગીએ છીએ, નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તવ ઘનશ્યામ. હું એને વિશ્વાસ કરું છું, ટૂંકું આપણને સમજાય એવું રોજ માગીએ છીએ. પહેલું નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય માગીએ છીએ ને, એ વિશ્વાસ છે, વિશ્વાસની પરાકાષ્ઠા છે. શાસ્ત્રીય ભાષામાં એ વાત છે. હું સીધું કહું, વિશ્વાસ માગો ભગવાન પાસે અને વિશ્વાસ દ્રઢ કરો. થોડો ઘણો જો હશે તો તમે એને જરૂર વિકસાવી શકશો, વધારી શકશો, મજબૂત કરી શકશો. ભગવાનની કૃપાથી, આપણા બાહુબળની આ વાત નથી, પણ વિશ્વાસ જોઈએ. મારું તો અત્યારે એ કહેવું છે. એના માટે મારે એક વાત કરવી છે માનકુવા ગામના બ્રાહ્મણની. આ બની ગયેલી ઘટના છે. કચ્છ દેશમાં માનકુવા એક ગામ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણના ઘણા હરિભક્તો છે, હતા, આગળ પણ રહેશે. પણ એ દિવસોમાં માનકુવામાં એક બ્રાહ્મણ રહેતા હતા. એ બ્રાહ્મણનું નામ હતું ડાહીબેન. ડાહીબેન હવે આ ભક્ત હતા. એમના પતિ હતા એ થોડા ઓછા ભગત હતા. એમના પતિનું નામ હતું લવજી મહારાજ. શું નામ હતું? લવજી મહારાજ. બ્રાહ્મણ હતા એટલે એને મહારાજ કહે. લવજી મહારાજ અને ડાહીબેન બે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત થયેલા. એણે સ્વામિનારાયણ ભગવાનને સંતોના વચનોથી સ્વીકારેલા. સંતોએ કીધેલું આ ભગવાન છે એટલે માનતા હતા, ભગવાન છે એની ભક્તિ કરતા હતા. પરંતુ થોડીક કસર હતી. હવે ભગવાન શ્રી હરિ એની કસર કઢાવે છે. જો આપણામાં કોઈનામાં આવી કસર હોય તો આ કથા સાંભળ્યા પછી તમે તત્કાળ એ કસર કાઢી નાખજો, તો આ કથાની અસર થઈ કહેવાય ને, તમે કથા સાંભળી કહેવાય, નહીતર ચેન્જિંગ માટે આવ્યા ઘણા. હમણાં મેં કહ્યું ને આ થોડુંક મજા આવે. તમે ચેન્જિંગની વાત સાંભળી છે? તો તમને વાત કરો, અમારે મને કોણ કહેતું હતું, આપણા સાવલિયા, હા હરેશભાઈ સાવલિયા, અમે અમેરિકા ગયા હતા ને ત્યારે કહેતા હતા કે આ લોકોને અહીંના જે આ છે ને માણસો બધા ધોળિયાઓ, એને એવું કે અમારે અહીં પેલો છે અમારે કંપનીમાં એક ધોળિયો નોકર. તો મને કે એને કેટલા કીધા, કંઈક 10-12 બૈરા બદલ્યા. સમજ્યા, એ લોકોને તેવું બધું સહજ હોય. આપણે અહીંયા ખૂંટિયાનો એવું જ એને હોય, એમાં કાંઈ નવું ન હોય એ લોકોને. પછી એણે આ એના શેઠને વાત કરી કે મારે હવે બીજું કરવું છે, બીજી વાઇફ એમ, આને હવે છૂટી કરવી છે. એટલે હરેશભાઈ કે મેં એને પૂછ્યું, મેં એને પૂછ્યું કે કેમ, કાંઈ પ્રોબ્લેમ પડ્યો છે? તો ના ના પ્રોબ્લેમ નથી. તો કે તમારે પતિ પત્નીમાં કાંઈ મુશ્કેલી નથી ને, ઝઘડો પડે એના કંઈ એવું કાંઈ નથી. તો શું કામ પત્ની બદલવી છે? તો કે યાર ચેન્જિંગ, શું કીધું એને, થોડું ચેન્જિંગ એમ સમજાણું એમ. તમે ભલા થઈને આ ચેન્જિંગ માટેનો આવતા હો, આ ચેન્જિંગ પ્રોગ્રામ નથી. કે હવે સંસારમાં નોકરીને જોબને ધંધો કરીને થાક્યા છીએ, ચાલો એક દી રવિવારે જરા ચેન્જિંગ મળે મંદિર છીએ એવી. જે ચેન્જિંગ સારું આવ્યા હોય લે હું અહીંથી, મને કયો જોઈ આવી બાદ દિમાગ મેં કોણ કોણ માત્ર આવ્યા છો ચેન્જિંગ પૂરતા, ખબરદાર ચેન્જિંગ સારું આવ્યા છો તો આ ચેન્જિંગ પ્રોગ્રામ નો, આ કલ્યાણનો પ્રોગ્રામ છે. તમારું કલ્યાણ થવું જ જોઈએ એવું અમે માનીએ છીએ. ચેન્જિંગ તો હવે આવ્યા થઈ જ ગયું, હવે કલ્યાણ થવું પડે. તો ભગવાન સ્વામિનારાયણ લવજી મહારાજમાં જે કસર છે એ કાઢવા ઈચ્છે છે. તો આપણામાં એવી કસર હોય તો આપણે કાઢવી જોઈએ, ખરું ખોટું? તો કરું ને વાત, શું કસર હતી એને, તમારામાં એ નીકળી તો ખરેખર છોડી દેશો. ધન્યવાદ. તો હું આગળ વાંચું છું. ડાહીબેન ભગત વધારે ને મહારાજ માનકુવા ગયેલા, અદાભાઈના દરબારમાં ઉતરેલા, અને આ ડાહીબેને શ્રીજી મહારાજને જમવાનું આમંત્રણ આપ્યું કે મારો બ્રાહ્મણને ખોળીએ જીવ છે, હું રાંધું તમારે જમાય, તમે બ્રાહ્મણ છો માટે મારે ઘેરે જમવા પધારો, મારે તમને જમાડવા છે. શ્રીજી મહારાજે હા પાડી કે આજનો થાળ તમારે ઘેરે, ચાલો આવીને અમે જમશું. તેથી ભગવાન મનુષ્યાકારે હતા, હરતા ફરતા જ્યાં તેડાવે ત્યાં જતા. અત્યારે ભગવાન મંદિરમાં મૂર્તિ રૂપે બેસી ગયા એટલે હવે થાળ અહીં લાવવો પડે. આજે અમારે ભટ્ટભાઈ બહુ સરસ થાળ લઈને આવ્યા હતા, એના પહેલા અમારે જયદેવભાઈ લેવા હતા, એના પહેલા આઈએમ લેવા હતા, આપણે બધા થાળના દર્શન કર્યા. એના પહેલા કોણ લેવું હતું, કાંતિ કાકા લેવા હતા, પંકજભાઈ લેવા હતા, નગીન કાકા લેવા હતા. સારી વાત છે, ભગવાનને થાળ જમાડવો એ ભક્તની એક ભાવના હોય છે, એક ઉમળકો હોય છે, એક આનંદ હોય છે, એક અવસર હોય છે, બહુ મોટો લાભ હોય છે. ડાહીબેને કીધું કે મારે ઘરે આવો અને તમે જમો પ્રભુ. મહારાજ કે બહુ સારું રસોઈ બનાવજો. ડાહીબેને રસોઈ બનાવી, બહુ સારી બનાવી, ઘણા વાના બનાવ્યા, અને ભગવાન સ્વામિનારાયણ જમવા પધાર્યા, સાથે સંતો પાર્ષદો છે. એટલે ભગવાન જ્યારે પોતાને ઘરે આવ્યા ત્યારે ઓસરીમાં ભગવાનને જમાડવા માટે આસન નાખી અને ત્યાં બેહડ્યા. ઓસરીમાં ખબર પડે ને તમને, દાદા ખચરનો દરબાર જોયો, પેલા ઓરડા હોય ને એને રૂમ કહેવાય, અને ઓરડાની બહાર જે લોબી હોય ને એને ઓસરી કહેવાય. ઓસરીમાં ભગવાનને બેહાડ્યા, આસન નાખી દીધું, ભગવાન બેસી ગયા. હવે ભગવાને એના ઓરડા સામે દ્રષ્ટિ કરી, આમ આમ ઓરડામ જોયું, આ તો પાછા હખણા ન રહે ને, એક ઓરડામ જોયું, આમ થાળ લાવવાના જતા તે આમ ઓરડામ જોયું. હવે જેવું ઓરડામ જોયું ત્યાં તો લાકડાના લોઢાના કેટલાક પૂતળા જોયા, ઉપર સિંદુર બિંદુર ચોપડેલા, પૂજા પાઠ કરેલા. એને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, લવજી મહારાજ આટલા બધા પૂતળા શું છે આ? પ્રભુ હવે એ તો અમારા પરંપરાના બધા આ છે તે છે એ છે. મહારાજ કે, લવજી મહારાજ આટલા બધા તમારા માનેલા આ બધા જે હોય તે મારે કઈ જાણવું નથી, આટલા બધા તમારા ઘરમાં છે જ ઓલરેડી, તો અમારું શું કામ છે તમને તેડાવ્યા, અમારું શું કામ છે, અમે તમારે ઘેરે નહીં જમીએ. ત્યાં તો ડાહી બેનને પેટમાં ફાળ પડી, અર 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 આ શું છે. જય સ્વામિનારાયણ, અમે અમારે મુકામે જઈશું, ત્યાં જઈને રાંધીને જમશું, આઈ નહીં જમ. ઊભા થઈ ગયા ઓસરીમાં બેઠા હતા તે પ્રભુ ઊભા થઈ ગયા. ત્યારે લવજી મહારાજ કે, હે મહારાજ, જમ્યા વગર સિદ્ધ પધારો છો, જૂની ભાષા કે જમ્યા વગર શા માટે તમે નીકળી જાઓ છો? મહારાજ કે અમે કહ્યું નહીં તને, શા માટે તોય શા માટે પૂછો છો? જો અલવજી મહારાજ, આ પાખંડને અને અમારે કોઈ દી બને નહીં, અમે આવા માનતા નહીં આ બધું. હે મહારાજ, પણ તમે જમ્યા વગર ન જાઓ. મહારાજ કે અમને જમાડવા હોય તો આ પાખંડ છોડો, કાં તો અમને રાખો કાં આ બધા પૂતળા રાખો, બેમાંથી એક કન્ફર્મ કરો. કાં અમને રાખો કાં આ બધા તમે જેને માનો છો એ રાખો. બોલો શું કરવું છે? આવું થઈ પડ્યું. બોલો હવે નહીં ને, આપણે ઘરે ભગવાન આવ્યા અને આવું બધું ભાળી ગયા, એકડમ ટીકડમ બીજું દીધું. તો મહારાજ કે અમારે અહીં જમવું નથી, કાં આ બધાને રાખો કાં અમને રાખો. વાત આમ છે, માટે ઉપાસના ચોખ્ખી હોવી જોઈએ, પરમેશ્વરનો જ એક આશ્રય હોવો જોઈએ. બીજા બધાને માનીએ તો પરમેશ્વરના માનીને માનીએ, પણ આશ્રય તો એક ભગવાનનો જ હોવો જોઈએ. લવજી મહારાજ કે હવે કરવું હું, ત્યાં મારી કલ્પના છે હો, કે ડાહી બાઈએ એમને કહ્યું ઈશારામાં કે જેમ પ્રભુ કે એમ કરજો. મને કેદાડાનું એમ થાય છે કે આ બધો રૂમ ભરીને તમે આ બધું રાખો છો ને આ બધું આંક્યા રાખો છો. ઠીક ભગવાને આજ છે ને તમને ટૂંકા જાયલા, લઢીએ જાયલા કહેવાય, કા આને રાખો કા અમને રાખો, હાવ ટૂંકું ટચ, અને વળી જલ્દી કરો, થાળ તૈયાર છે. લવજી મહારાજે એ તક પકડી કે આ ટાઈમ ચૂકાય નહીં, જો ભગવાન જીમ્યા વગર વયા ગયા તો ફરીને ક્યારેય આવશે નહીં, અને નારાજગી થઈ જશે, પછી ભગવાનની પ્રસન્નતા મેળવવામાં કેટલા વર્ષ થાય નક્કી નહીં. લવજી મહારાજે તરત જ, હે મહારાજ જેમ તમે કહો એમ કરું, કરીશે વચનમ તવ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા એની ઓછરી મુભાવવા, લવજી મહારાજ આવડો મોટો માથે ચોટલો હું રાખ્યો છે, આ ભૂવા લાગે છે, આવડો મોટો ચોટલો હું રાખ્યો છે, આ ચોટલો કાપી નાખો, ચોટલો ઉતારી નાખો, અને જંતર મંતર નાટક ચેટક આ બધું પાખંડ કરો છો એ આજથી તમારે આ કાંઈ કરવું નહીં, અને હવે ધૂણવું પણ નહીં, કરીને કરે ને આમ એ બધું બંધ કરવું, હે કે હવે ધૂણવું પણ નહીં. પાછું એ ખોટું નથી હોતું, સાચું રિયલ દેવ દેવીઓ પવિત્ર આત્મામાં આવે નું આવ્યું કાંઈ નહીં, બનતું હોય છે. પણ પાખંડ ઉપર ભગવાનને રીસ ચડે છે. કોના ઉપર? હા, પાખંડ કાંઈ કરવા નહીં કે તમારે ધૂણવું પણ નહીં. આજ દિનથી તારા જંતર મંતર સર્વે ખોટા પડી ગયા. આનો અર્થ એ થાય કે કંઈક થોડુંક આવડતું હશે ને થોડુંક થતું હશે, પણ ભગવાન કે આજથી એવું કરીશ ને તો પણ કાંઈ નહીં બળે, ખોટા પડી ગયા, કાંઈ નહીં ચાલે. અને આ જે બધા પૂતળા છે તેને જળમાં પધરાઈ આવો, યસ કે નો? બોલો શું છે? ત્યારે લવજી મહારાજે હાથ જોડ્યા કે પ્રભુ જેમ કહો એમ, હું એ બધું કરી નાખીશ. ભગવાન કે પહેલા પછી થાળ. ત્યાં તો ડાઈ બેન પેલું શું કહેવાય, ફાળિયું કે ધાબળો કે સોફાળ, શું કહેવાય, ગાંઠડી બાંધવાનું, પછેડી, ટૂંકમાં કપડું લેવા મૂક્યું, પછી એ બધા લોઢાના લાકડાના ફણા બધા જે કાંઈ હતું એમાં ભર્યું, વાળ્યું પોટલું, અને લવજી મહારાજે માથે લીધું, પોપડ્યા. ક્યાંક હશે પાદરમાં પાણી બાણી, કૂવો કે નદી જે હોય એમાં બધું પધરાઈ આવ્યા. પછી આવ્યા કે હવે પ્રભુ, મહારાજ કે હવે જમ્યા. પછી શ્રીજી મહારાજ એને ત્યાં થાળ જમ્યા. સાહેબ સમજણ આવી? ભગવાનને શું નથી ગમતું? પરમેશ્વરનો જે પૂરો વિશ્વાસ આપણને ન હોય એ ભગવાનને બિલકુલ ગમતું નથી. માટે જ્યારે આપણે ભગવાનના થયા ત્યારે હવે ભગવાન ઉપર અવલંબી જવાનું,
હા
પૂરું પરમેશ્વર એક એવું વ્હીલ છે એમાં ક્યારે પંચર પડે એમ જ નથી, માટે સ્પેર વ્હીલ રાખવાની જરૂર નહીં. ખ્યાલ આવે છે? પરમેશ્વર એવી એક ગાડી છે એમાં ક્યારેય ખોટક્યો આવે એમ નથી, માટે બીજી ગાડીની જરૂર નહીં. ભગવાનને એમ થશે કે આને મારો વિશ્વાસ જ નથી, હું કોણ છું એની આને ખબર જ નથી, હું કેવો છું એ આ જાણતો જ નથી. મને રાખે છે છતાંય પાછો બીજું ત્રીજું કેટલું પાછું રાખે છે. માટે આ ભગત કાચો છે, કાચા નહીં રહેવાનું, હાચા થવાનું. ભગવાનને જ્યારે આપણે ઓળખ્યા છે કે કેવા છે, કેવા સમર્થ છે, કોણ છે એ, પછી ભલામણા બીજા ત્રીજા સપોર્ટ મારવાની શું જરૂર? હે, હા ભગવાનના માનીને બધાને વંદન કરીએ પૂજીએ એની કાંઈ ના નથી, પણ એનો ભરોસો રાખવાનો એનો અર્થ એક ભગવાનનો ભરોસો નથી? આવું તો ન થવું જોઈએ ને ભટ્ટભાઈ. હા અશ્વિન મહારાજ, આવું ન થવું જોઈએ. આ બધા મહારાજની વાતો આવે છે એટલે તમને મહારાજને મારે પૂછવું પડે. મહારાજ આ બરાબર છે? નથી બરાબર. પછી મહારાજ જમ્યા, બહુ રાજી થયા, ડાયબેન માથે, લવજી મહારાજ માથે, પછી પ્રભુજી પોતાને ઉતારે પધાર્યા જમીન. અને જેવા મહારાજ ગયા એના પાછળ લવજી મહારાજે પણ જમી લીધું, અને પાછા શ્રીજી મહારાજ પાસે ગયા અને મહારાજ પાસે જઈને કહ્યું કે મહારાજ હવે આ ચોટલો ઉતારે, હવે કાઢ નાખો જ, હા હવે તો રાખાતા હશે. આમ તો મારા ઘરના ઘણી વખત કહેતા હતા કે આ બધું પડ્યું મૂકો, પણ હવે અમે પાછા અહંકારી ને એનું માન્ય નહીં, એમ પાછા નિખાલસ હતા. તરત જ વાણંદ બોલાવ્યો અને મહારાજની હાજરીમાં લવજી મહારાજનો માથાનો ચોટલો કાપીને કરી નાખ્યો ઉઝડ. અને પછી લવજી મહારાજ નાયા અને પછી વર્તમાન ધાર્યા. આનો અર્થ એ કે વર્તમાન અટાણ ધાર્યા, પાકા ભગત થયા. અને ત્યાર પછી એવા ભગત થયા ને એવું ભજન કરવા માંડ્યા એની વાત જવા દો. અને પછી લવજી મહારાજ આવું ગાઈ શકે,
મન મગન હોય હાલુ રે, મન મગન હોય હે, ખરી કુમારી ફરી મેં હાલુ રે,
બોલો વાલા ભક્તો, આવી કાંઈ કસર ખરી આપણામાં? ભગવાન સિવાય બીજાનો આશ્રય, બીજાનો વિશ્વાસ કે ભગવાન નહીં કરત આ કરી દે હે, સ્પેરવિલ સ્પેરવિલ. કસર હોય તો કાઢ નાખ પ્લીઝ, પૂરેપૂરા ભગવાન ઉપર પડો, એને એ બહુ ગમે છે. અને એક વાત યાદ રાખજો, ભગવાનનો વિશ્વાસ હું અને તમે જો રાખી શકીએ તો ભગવાનની એ તાકાત નથી કે આપણો વિશ્વાસઘાત કરી શકે, એને નહીં આવડતો. વિશ્વાસઘાત કરવાનું કામ પરમેશ્વરને આવડતું નથી, પરમેશ્વર એ શીખ્યા નથી, પરમેશ્વરથી એ થાતું નથી. કહું તો પરમેશ્વરની એ નબળાઈ છે એ ક્યારેય કોઈનો વિશ્વાસઘાત કરી શકતા નથી. એ ધંધો એને માણાનો આપ્યો છે, માણા આ કામ કરે કોકનો વિશ્વાસઘાત કરવાનો. એણે શિક્ષાપત્રીમાં આપણને ના પાડી વિશ્વાસઘાતો ન કર્તવ્યો, આપણને પણ કીધું કે કોઈનો વિશ્વાસઘાત કરશો નહીં. જેણે આપણને એમ કીધું કે તમે કોઈનો વિશ્વાસઘાત કરતા નહીં તો શું એ પ્રભુ ખુદ વિશ્વાસઘાત કરે? એ વિશ્વાસઘાત નથી કરતા, આપણે વિશ્વાસમાંથી ડગી જઈએ છીએ સાહેબ. જો વિશ્વાસ રાખ્યો તો ભગવાનને આવવું જ પડે ને, કામ કરવું જ પડે ને, રસ્તો કાઢવો જ પડે ને, મદદ કરવી જ પડે, સહાય કરવી જ પડે. વિશ્વાસ રાખવો એ કામ ઘણું કપરું છે. એ તો ભગવાનને બરાબર સમજ્યો હોય, કાંઈક ખાતરી હોય, કાંઈક જૂનો અનુભવ હોય, અને એને લઈને ભજન ભજનથી સંતના આશીર્વાદથી બળિયો થયો હોય તો ખરે ટાણે મોત જેવી વેળાએ પણ એના વિશ્વાસની સાહેબ
કાંકરી ન કરે
અને ભગવાનને એનું કલ્યાણ કરવું જ પડે માટે વિશ્વાસ. અને ભગવાનનો વિશ્વાસ જેટલો પાકો થશે એટલું આપણું ભક્ત પણ પાકું થાય અને એટલા આપણે દુઃખથી તરી જઈશું, એટલા શાંતિમાં જીવશું. ઘડીક આનો વિશ્વાસ, ઘડીક આનો વિશ્વાસ, ઘડીક આનો વિશ્વાસ, ઘડીક આનો વિશ્વાસ, એ ના ચાલે, એ ના ચાલે. એક ભગવાનનો વિશ્વાસ એટલે એક ભગવાનનો જ વિશ્વાસ. આમાં કાંઈ કસર હોય તો આપણે આજથી કાઢી નાખવાની છે. પાકું આગળ ચાલું, મજા આવે એવા છે. હવે જુઓ, તમને ભગવાન જેવું કોઈ સમર્થ નથી. અને ભગવાનના ભક્ત હોય એને કાંઈ પણ માંગવું હોય તો એની પાસે માંગવું, એ એમણે પોતે વચનામૃતમાં સ્પષ્ટ રૂપમાં છૂટ આપેલી છે કે ભગવાનના ભક્તને કાંઈ પણ જરૂર પડે તો એને ભગવાન પાસે માંગવું. થોડીક વાર આપણે સકામ ભક્ત ગણાઈએ એટલું જ. શું? માઇક પદાર્થ, માઇક વસ્તુ કાંઈક માગી તો થોડી વાર આપણે સકામ ભક્ત ગણાઈશું. કેવા ભક્ત? પણ નાસ્તિક તો નહીં ગણાઈએ, અથવા તો આશ્રય ભ્રષ્ટ તો નહીં ગણાઈએ. મારી વાત ધ્યાનથી સાંભળજો, આશ્રય ભ્રષ્ટ તો નથી થયા, પરંતુ ભગવાનને મૂકીને આપણે દરગાહે દોડ્યા જઈએ અથવા તો બીજે ત્રીજે ગમે ત્યાં આપણા રોગને કે દુઃખને કોઈકને હલ કરવા સારું ક્યાંના ક્યાં જ્યાં ત્યાં બીજે ત્રીજે હડિયું કાઢીએ, એ ભગવાનને ગમે? આનો અર્થ એ જ થયો ને કે ભગવાનને આપણે છોડી દીધા, અથવા તો ભગવાનને આપણે નબળા અશક્તિમાન જાણ્યા, અથવા તો આપણા મનમાં એમ થયું કે તમે નહીં કરો તો કાંઈ નહીં, હું બીજા પાસે કરાવી લીધો, જોજો ને, જોઈ લેજો. શું આ સંભવ છે? આ આપણને શોભે છે? તમે નહીં કરતા ને કામ તો પણેથી કરાવી લઈશ. આ શું ડૉક્ટરને વકીલ છે કે તું કેસ નહીં લેતો ને? જો તું હું પહેલાં દવાખાનામાં દાખલ થઈ જઈશ, એમ છે? આ તો બધામાં રહેલા છે, તમારે જવું હોય ને જાઓ ને, આને છોડીને. એ હાલવા દેશે તો હાલશે, નહીં હાલવા દે તો કોઈનું નહીં હાલે. માટે ભગવાનને મૂકીને બીજા પાસેથી જઈને આપણે જાણે કામ કઢાવી લઈશું, ખાટી જઈશું ને એમ કાંઈ આમાં વિચારવું નહીં. જે જોતું હોઈએ ભગવાન પાસે માગવું, અથવા તો ભગવાને કહ્યું હોય કે ભાઈ તમારે આવી તકલીફ આવે તો હનુમાનજીના મંત્રનો જપ કરજો, હનુમાનજીમાં રહીને હું સારું કરીશ. તમારે કાંઈ મુશ્કેલી આવે તો સંતોની પાસે જાજો, સંતોમાં રહીને હું જવાબ આપીશ. તમારે કાંઈ મુશ્કેલી આવે તો જનમંગલનો પાઠ, સર્વમંગલનો પાઠ, હા, આવું જે કાંઈ હોય એ તમે કરજો. એ એમની આજ્ઞાથી કરવાનું છે. શું કીધું? એમની આજ્ઞાથી કરવાનું. ભગવાનના સંતો ભક્તોને માનવા, એમને પૂછવું, એ એને કીધું છે એટલે કરવાનું છે. એ આશ્રય નથી. પણ એને ના પાડી હોય એ કરવું તો આશ્રય ભ્રષ્ટ થઈ ગયા. માટે વાલા ભક્તો, જરૂર પડે તો મહારાજ પાસે માંગજો, ભગવાનને કહેજો, છૂટશે. પણ ભગવાનને પડ્યા મૂકીને બીજે ત્રીજે આપણે હાલ્યા જઈ ન્યા જઈને માંડીએ માગવાનું, ન્યા જઈને માંડીએ કહેવા, ઓલે આ દેવ દેવીઓ દાંત કાઢે કે આવા સમર્થ સર્વોપરી ભગવાન આને ઈષ્ટદેવ તરીકે મળ્યા છે, આ એની કંઠી પહેરે છે, એનો સત્સંગી છે, અને મૂવો એને મૂકીને અહીં આવ્યો, એને મૂકીને અહીં આવ્યો, અમારી પાસે અમારને માથા કહે છે, આવ બુદ્ધિ વગરનો છે આ, પહેલાં દાંત કાઢે આપણે. ખ્યાલ આવે છે તમને? માટે આવું તો ન થવા દેવું. પ્લીઝ આપણે સુધારી લેવું, જુઓ, આજ મારે વાત કરવાની છે બીજી, હળવદના અમરસિંહ ભગતની. હળવદના અમરસિંહ ભગતની, આ ખત્રિય હતા, સારા ભગત હતા, મહારાજને માનતા, સંતોનો સમાગમ કરતા, ધર્મ નિયમ પાળતા, પરંતુ એમને સંતાનની ખોટ હતી, શેર માટીની ખોટ, દીકરો નહીં. ઘરના માણસ કહ્યા કરે કે આવા મોટા આપણને ભગવાન મળ્યા છે, પ્રગટ પ્રભુ, જરાક તમે જઈને કોને કે સંતાન સુખ જોઈ પ્રભુ દયા કરો. અરે કે હારું. પછી એકવાર આ ખત્રી અમરસિંહ ભગત પોતાને ગામ હળવદથી ગઢડે આવ્યા. ત્યાં આવીને ઉતારા કર્યા, દર્શન કર્યા, સંતો પાસે બેઠા, અને પછી મહારાજ જ્યારે સભા કરીને બેઠા ત્યારે મહારાજ પાસે આવીને દંડવટ કર્યા, પગે લાગ્યા, અને પછી શ્રીજી મહારાજની આગળ 300 રૂપિયા એમણે ભેટ મળ્યા. કેટલા? આનો અર્થ એક સુખી છે, 300 રૂપિયા ભેટ મેલી. અને પછી થોડુંક હસતા હસતા એવું બોલ્યા, મહારાજ ભગવાનને કાંઈ જીવોની ખોટ હશે? મહારાજ કે કેમ એમ બોલો છો, કાંઈ તાણ હશે જીવની, કાંઈ તાણ પડી ગઈ છે? શું થયું ખત્રી ભગત? અરે પ્રભુ, આ તમારો ભગત જ્યારે ગરડો થાહે, આ તમારા ભગતને જ્યારે આંખે નહીં દેખાય ત્યારે કોણ દોરશે? મજાની વાત છે ને, આ ભક્ત અને ભગવાનનો સંવાદ છે, એક પ્રેમનો સંવાદ છે, એક સંબંધની આ એક ઉપલબ્ધિ છે, અભિવ્યક્તિ છે, કે પછી આને કોણ દોરશે? તમારા ભગતને કોણ દોરશે? મને તો કાંઈ વાંધો નથી, તમારો ભગત હેરાન થાય. મને તમારા ભગત ઉપર દયા આવે છે, એમ અહીં ભક્તપણું ઉપર છે, પોતાપણું અંદર છે, પંખો ઉપર ફેન અંદર વાત કરીને એવું, કે તમારો ભગત હેરાન થશે. મહારાજ કે તમે કહેવા શું માગો છો? એ બે જીવડા આણીકોર નાખી દો તો ભગતની સેવા કરે, ભગત તમારી સેવા કરે. બે જીવડા જરાક આણીકોર નાખી દો અને મહારાજ હસી પડ્યા. સાચું એ છે. મહારાજ કે સારું ભગત, 4 આપ્યા. હા હા, ભગતને ઠેઠ સ્મશાને પોગાડવામાં બીજો લાવવો ન પડે, પૂરેપૂરા 4, સમજ્યા? તમારી નનામીને કોઈ વ્હીલ બીજું ન ચડાવવું પડે, બધા વ્હીલ ઘરના. ત્યારે અમરસિંહ ભગતે હાથ જોડ્યા, ધન્ય હો પ્રભુ, ધન્ય હો, ખુશી થઈ ગયા. અને પછી એ હળવદના ખત્રી અમરસિંહ ભગતને શ્રીજી મહારાજે કહ્યું તું એમ જ, ક્રમશ 4 દીકરા થયા. ભગવાન બોલે ન થાય એવું બને નહીં, 4 દીકરા થયા આશીર્વાદ મુજબ જ. હવે આવી એના જીવનમાં ઘટના ઘટેલી, એટલે એના હૃદયમાં એટલો બધો પાવર હતો કે ન પૂછો વાત. ગાય કે ન ગાય? મેં તો મન મગન હોય માલું રે, મેં તો
મન મગન હોય માલું રે, એ
ભરી કુમારી ભરી મેં હાલું રે,
ભરી કુમારી ભરી મેં હાલું રે,
એ લખ્યા ભવ બ્રહ્માપતિ ભાલું રે,
લખ્યા ભવ બ્રહ્માપતિ ભાલું રે,
મેં તો મન મગન હોય હાલું રે, મન મગન હોય માલું, મનમાં મગન થઈ મસ્તાના થઈને પછી આમ માણું, પરમેશ્વરનો આશરો છે એનું સુખ માણું, માલું એટલે માણું, આમ એક એક મસ્તી છે, એક જીવન છે, અને ખરી ખુમારી ભરી હાલું. હવે આવી ખુમારી સાથે ભગત એકવાર મૂળી ગામની હોહરા ગામમાં હાલ્યા જતા હતા, મૂળી ગામમાં પરમારોનું ગામ, અને બરાબર વચ્ચે આવ્યા. અને એ વખતે ઈ ગામમાં ગામની વચ્ચે ચોરામાં બધા ઘરાશિયા લોકો દરબારો રાજપૂતો બેઠા હતા અને આમ વાતો ચિતો કરતા હતા અને ખત્રી અમરસિંહ ભગતને ત્યાંથી નીકળવું રસ્તાની કાંઠો કાંઠ ચોરો હોય વાતો કરતા હોય બધું ચોખ્ખું સંભળાય ગામડામાં તેથી આવા અવાજ બવાજ ને બધું આ નહોતું પ્રદૂષણ હવે એ ગામના ચોરામાં બેઠા બેઠા મૂળીના ગરાશિયાઓ કે બીજા હશે જે હશે તે ગઢવી બડીઓ એ વખતે એ લોકો એમ બોલ્યા કંઈક વાતનો પ્રસંગ હાલતો છે એમાંથી બોલ્યા છે ઓ ભાઈ મોટી મોટી વાતો કરો છો ભગવાન પાસે કોણ જઈ આવ્યો છે આ જગતમાં કોણ વળી ભગવાન પાસે જઈ આવ્યો છે આવું બોલ્યા અને આ ઓલા ખત્રી અમરસિંહ ભગતે સાંભળ્યું રસ્તા ઉપર અને તરત ગયા ડાયરો રામ રામ અને એમ કહીને ચોરાના પગથિયા ચડ્યા એ હું કહેતા હતા હમણે તો કે કોણ ભગવાન પાસેથી આવ્યો છે તો કે હું હા હું ભગવાન પાસે જઈ આવ્યો છું તું ભગવાન પાસેથી આવે છે કે હા હું ભગવાન પાસેથી આવ્યો છું ભગવાન પાસે જઈ આવ્યો છું ભગવાનને મળી આવ્યો છું બોલો શું છે તમારે ઓલા બધા તોલો ખંજોલવા માંડ્યા ઘડીક તો એને એવું લાગ્યું કે એક બે વધી ગયા છે કંઈક બે ઓછા કા લૂસ છે પણ પછી એણે જે વાતું કરી છટાદાર ભાષામાં એને બોલતા તો આવડે છે આપણને ખબર પડી ગઈ બે જીવડા આણીકોર જરા નાખી દો ને શું તાણે છે ભગવાનને ઘેરે એમ એટલે વાતની છટાવાળા તો છે જ વાડાયા તો છે જ અને એ મોળીના ચોરામાં દરબારી ડાયરા આગળ અમરસિંહ ભગતે સ્વામિનારાયણ ભગવાનની જે વાતો ઉપાડી બોલ્યા બધાને આમ કરાવી દીધું કે એ ભગવાન હોય બોલો આવું હોય એ કોણ હોય જેનામાં આવું હોય એ કોણ હોય તે ઓલા બધાને આ પાડવી પડી કે એ ભગવાન હોય તો કે અત્યારે ગઢડામાં છે અને એને હું મળેલો છું વાત હું કરો છું આ અમરસિંહ ભગત આ એની ખુમારી
મેં તો મન મગન હોય માલું રે મેં તો એ ખરી કુમારી ફરી મેં હાલું રે એ ખરી કુમારી ફરી મેં હાલું રે ભગવાનનો દ્રઢ વિશ્વાસ થઈ જાય નિશ્ચય થઈ જાય તો જીવ માયા તરી જાય આજની કથાનો સાર છે ભગવાનનો દ્રઢ ભરોસો રાખો કાંઈ જરૂર હોય તો ભગવાન પાસે જ માગજો પણ મુજાશો નહીં ને અન્યાશ્રય કરશો નહીં આશ્રય ભ્રષ્ટ થશો નહીં પરમેશ્વર તમે ભગવાનના ભગત છો માટે જરૂર તમારી ઈચ્છા પૂરી કરશે ને તમારી જેવી ઈચ્છા પૂરી થશે એટલે તમને ભગવાનનો વિશ્વાસ હશે એ મજબૂત થઈ જાય પછી વારે વારે અખતરા ન કરતા પછી ભગવાનને એ નહીં ગમે પરમેશ્વરનો વિશ્વાસ આપણને ભગવાને કરાવ્યો તો એ વાતને એ પ્રસંગને એ પરચાને એ જીવનની કોઈક એવી ઘટનાને તમે જીવનભર પછી યાદ રાખજો જીવને છે ને ભૂલી બહુ જવાય છે ભગવાને અનેક વાર રક્ષા કરી હોય બચાવ્યા હોય પરચો દેખાઈ ગયો હોય તોય પાછો માળો ભૂલી જાય ને વળી શંકા કરે એક ભગત મને કહેતા મને સાલી વારે વારે શંકા થઈ જાય મેં તારી કઠણાય એક તને કાંઈ અનુભવ નથી તો કે કેટલી વાર છે કેટલી વાર ભગવાને મને કેટલું બતાવી દીધું છે પણ પાછું અમે બીજા ત્રીજાની વાતો સાંભળીએ ને અમારા બધા માણસો એવા ને બધાની ભેગા બેસીને એમાં વળી મને પાછો કોક શબ્દ અડી જાય એટલે શંકા કરી જાય જો ભાઈ સત્સંગ થયા પછી ભગવાનનો આશ્રય મજબૂત રાખવો હોય તો કુસંગનો ત્યાગ કરવો અતિ જરૂરી છે નહીતર કુસંગ તમારા થઈ ગયેલા આશ્રયને પણ તોડી નાખશે શબ્દોમાં બહુ તાકાત છે શબ્દ અસર કરે જ માટે એવી વાતો એવા પુસ્તક ના વાંચવા ના સાંભળવું તો જિંદગીમાં ક્યારેય આશ્રય ભ્રષ્ટ નહીં થયો અને આશરો ટકી ગયો તો કલ્યાણ થઈ ગયેલું જ છે સુખી જ છો આશરાને લીધે જ બધા સુખી છે જેટલાને તમે સુખી ભાવો છો બ્રહ્માંડમાં એ બધા આશ્રયને કારણે સુખી છે તમે એમ ન માની લેતા કે એને બધાએ બહુ સાધન ને બહુ તપ કર્યા છે હશે એની ના નહીં પણ આશ્રય જેવી તો એક વાત છે જ નહીં જો લવજી મહારાજમાં જરાક હતું, ભગવાને છોડાયું કે નહીં? છોડાયું કે નહીં? અમરસિંહ ભગતને નહોતું તો એને દીકરા આપ્યા કે નહીં? અને એનામાં બળ હતું તો મૂળીના દરબારોને ફડફડાટ જવાબ આપ્યા કે નહીં? આ વાત છે. હે મેં તો મન મગન હોય માલું રે, ખરી કુમારી ભરી મેં હાલું રે, ભવ બ્રહ્માપતિ ભાલુ રે, આપણને મળ્યા છે કે નહીં? આપણે ભગવાનના છીએ કે નહીં? ભગવાનની આપણા પર કૃપા છે કે નહીં? આપણા નિજી જીવનના કોઈ પ્રસંગ કે ઘટના આપણને ક્યારેક અતિ અડીગે હોય હૃદયમાં, એવી હોય કે ન હોય? બધાના જીવનમાં હોય, નહીવત થશે. માટે ભગવાનના થઈને રહેવું, ભગવાનની માથે પડવું, એનો અતિ વિશ્વાસ રાખવો, બધી વાતે સફળતા થશે. ભગવાનનો વિશ્વાસ હશે તો તમે નિયમ પાળી શકશો, ભગવાનનો વિશ્વાસ હશે તો તમારા જીવનમાં તમે પોઝિટિવ રહી શકશો, ઉત્સાહિત રહી શકશો, આંતરિક વિકાસ થશે થશે થશે, બુદ્ધિનો વિકાસ થશે, અને બાહ્ય વિકાસ તો એને આધારે જ છે, બધું જ થશે. બધાનો આધાર ભગવાનનો અતિ પાકો વિશ્વાસ છે. વિશ્વાસ હોય ત્યાં બધું જ આવે, એ વિશ્વાસ પરમપિતા પરમાત્માનો છે. માટે વાલા ભક્તો, આજની કથામાંથી આ ભાતું બાંધજો અને મારા ઉપર રાજી રહેજો. બધાને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ ભગવાન.
આવો આપણે ગાઈએ ભાવ અને શ્રદ્ધાથી આરતી.
સદાનંદ સ્વામી મહારાજ ની જય. ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બળવંત બહુ નામે ચરણ સરો, તમારા વાંધો કર જોડે પ્રભુ, વાંધો કર જોડે, ચરણે શેષ ધરાતે, ચરણે શેષ ધરાતે, દુઃખ ના ગયા તોડે નારાયણ, નર ભ્રાતા તેજ કુળ તનુ ધારે, પ્રભુ તેજ કુળ તનુ ધારે, પતિ તૌધાર્યા અમર, પતિ તૌધાર્યા અગણિત નર નારી, નિત્ય નિત્યન તમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી, અડસઠ તે રથ ચરણે, અડસઠ તે રથ ચરણે, કોટિ ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે આળ કર્મ તે છૂટે, આળ કર્મ તે છૂટે, કુટુંબ સહિત કરશે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કે દેવાલ કરુણા બહુ કે
બહુ ના